વ્યક્તો નથી લાગતું. આપણે કોણ છીએ ને આપણને શું મેળવ્યું છે આપણે ભૂલી ગયા હતા. હે, શિબિર આપણને યાદ કરાવે છે આપણે કોણ છીએ. ખાવજના બચ્ચા છીએ પણ બકરાન ટોળામાં ભળી ગયા હતા. જગતના વિષય જીવ એ બકરાન ટોળું છે, અભ્રમ રસને પીનારા એ હાવજ છે. બકરાન ટોળામાં ભળી ગયા હતા એટલે પરમ પૂજ્ય આચાર્યમાં લાલજી મહારાજ એની સાથે સાથે આવો કાફલો મોકલ્યો કે જાઓ આને કાઢો બહાર પાછા. સાચો કહું, ક્યારેક મને જ એકલો એકલો બેઠો ને વિચાર થાય કે સિજમારના સમકાલીન સમયમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ ફરીવાર નિર્માણ થઈ રહી છે. મને તો પૂરો ભરોસો છે કે આવતા 10 વર્ષમાં એ સ્થિતિ પૂર્ણ થઈ જશે. એક એક સંતોની સામે જોઈને, એક એકની શક્તિ સામે જોઈને, પૂર્ણ સમય નો ઓળખતા હોય, રસ્તા મળ્યો હોય, કીધું આ સમય વક્તા છે, હું ધક્કો ખાવો તો થાય કે ન થાય. સાચું બોલો જી. રઘુરજી મારીની હવારી સવારે નીકળી હતી વડોદરામાં અને ગુણાતીતાનંદ સ્વામીને જોયા અને બધા નથી કીધું સ્વામિનારાયણના આચાર્ય સરસ છે પણ આ બાવો સવારીને શોભવા દેતો નથી. રઘુજી મહારાજ છે, મહારાજ કે છે તો રતન પણ ચિત્રે વેટેલું તમને ઓળખા હે. એમ સામાન્ય જીવાતમાં માયક દ્રષ્ટિથી જોવે એટલે બહુ સામાન્ય ભાવ દેખાય. એક એક સંતની શક્તિ જોઈએ, જાણે આમ ગોતી ગોતીને મોકલ્યા ન હોય. કોઈને સંગીતમાં, કોઈને કથામાં, કોઈને સંસ્કૃતમાં આનંદ સમજો, નહીં તો રોજ માણા 12 સુધી 12:30 સુધી જાગે ને ગાંડો થઈ જાય. 12:30 વાગ્યા સુધી પહેલાં કોઈ દિન કાલ મોરારજીભાઈ એમ બેઠા હતા એટલે સત્સંગ કરતાં કરતાં 1:45 વાગ્યા રહ્યા ત્યાં. પછી હું 1:45 વાગ્યા ના આવે નીચે ઉતર્યો ત્યાં આનંદ સ્વામી પ્રદક્ષિણા કરતા. મેં કેમ સમય હોતા ને મને કે નિયમની માળા બાકી છે કે માળા ફેરવું છે. વારંવાર એક વાત ભક્તો યાદ રાખજો, મહારાજનું મધ્યનું 21મું જિંદગીમાં ભૂલતા ને નહીંતર અફસોસની સાથે મરશો. મહારાજ કે પરોક્ષનો જેવો મહિમા પ્રત્યક્ષનો સમજાય જાય ને તે દાડે બેડો પાર થઈ જાય. રઘુજી મારનો મહિમા તો હો સમજે, એ તો આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલજી શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મારનો મહિમા સમજાય ને તે દાડે સિજમાર રાજી થાય. સિજમારના સમકાલીન સમયના નંદ સંતોનો મહિમા તો હો ગાય, કારણ કે અત્યારે કઈ કહેવા નથી. આનો મહિમા સમજાય ને તે દાડે બેડો પાર થાય. પરદભાઈ રાજાભાઈ દાદા ખાચરનો મહિમા તો આપણે સૌ કોઈ ગાઈએ, પણ આનો મહિમા જેથી સમજાય ને તેથી મારા હૃદય હૈયું ઉલશે કે સાબાશ હવે આને સમજવાની વાત સમજાણી. એમ ભક્તો બરાબર જોજો, એમાં ભૂલ નહીં કરતા. હું રઘુજી મારીને ગૌણ નથી કરતો જરાય, હું નંદ સંતોને જરાય ગૌણ નથી કરતો, કે પ્રોદભાઈ દાદા ખાચન જરાય ગૌણ નથી કરતો. એનો ગજબ મહિમા સમજો નાઈ નથી કહેતો, પણ આનો નહીં સમજાય ત્યાં સુધી મોજ નહીં છૂટે. કારણ કે જેની આરે રહેવું છે એનો મહિમા સમજાશે ને તે દાડે મોજ છૂટશે. અને મહારાજ આધારણ સમયના ગ્રંથમાં બોલ્યા છે, મહારાજ કે સાથે રે મહિમા સમજાય એને અક્ષરધમનું મુક્ત સમજો. ન તો ક્યારેક ક્યારેક ખરેખર એમ થયો કે આ સેજ મારને કાર્ય કરવું હતું એટલે અદભુત અદભુત એક એક સાધુમાં શક્તિ મૂકી. ગયા વર્ષે પૂજ્ય વિવેક સ્વામીની કથા સુરતમાં હતી, તે દાડે આમાંથી કોક કોક બેઠા સુરતના, તે દાડે એક શબ્દ મેં કીધો હતો, આ તમને કદાચ પ્રગટ થતો હોય, પ્રત્યક્ષ દેખાતો હોય. મેં કે શ્રીજી મહારાજના સંપ્રદાયનું અજોડ કાર્ય કરવું છે ને, એટલે એક એક સાધુમાં 100-100 સાધુની શક્તિ મહારાજ મૂક્યા, એક એકમાં 100-100ની શક્તિ મૂકી છે. મહારાજ કે ભૂકા કાઢી નાખશો ચિંતા કરો, હું તમારે હારે છું, તમારા હૃદયમાં બેઠો છું, કાર્ય મારે કરવાનું છે. સ્વામી કથા કરતા હતા ને ત્યારે એમ જ થતું મને, આ બોલતા જ નથી અંદર મહારાજ જઈને બોલી રહ્યા, નતર આમ બોલાય. હે બોલાય, ખરેખર બળભાગી આત્મા છે આપણને. ભૂલાયેલી વાત ફરીવાર મહારાજ યાદ અપાવે, કોઈને કોઈના માધ્યમથી મહારાજ યાદ અપાવે. અદભુત હરિસ્મૃતિની કથા આપણે સાંભળી, હવે આપણે સાંભળશું એક વચનામૃત. પ્રથમ નું 58મું, 57મું શું આવ્યું તે યાદ રહ્યું તમને પાછું? 57મું શું આવ્યું યાદ રહ્યું? અસાધારણ મોક્ષનો હેતુ, અસાધારણ મોક્ષનો હેતુ, બે હેતુ માવો ભગત, ક્યાં બે, ક્યાં બે, કયો રાજુભાઈ? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહાત્મ્ય, અસાધારણ બે હેતુ. જ્ઞાન એટલે મહારાજ છે એ બધાના ઉપર છે, એથી ઉપર કાંઈ નથી, એમના જ્ઞાન પણ બધાની ઉપર છે, પણ કેવડા છે એમના મહાત્મ્ય. અદભુત વચનામત આવ્યું હતું. બીજું શું આવ્યું હતું, કોની યાદ છે? કયો સંજય ભગત? સત્સંગમાં રહેવાનો ખપ છે, અયોગ્ય સ્વભાવ કેમ નથી ટળતો? શું કારણ બતાવ્યું કોઈ કહેશો? કયો ચંદુભાઈ? એવું નથી આવ્યું. બીજા કોઈ કહેશો? કયો કાંતિભાઈ? હ, સ્વભાવને શત્રુ જાણ્યો નથી. અનભક્તો હાચું કહું, છેવટો તો વાત ગમે ત્યાં જશો ને ત્યાં જ વાત અટશે. સ્વભાવને શત્રુ કેમ નથી મનાતો? તો કે સ્વભાવનો જેટલો મહિમા છે એટલો મહારાજનો નથી, સ્વભાવનો જેટલો મહિમા છે એટલો આચાર્ય મારો નથી, સ્વભાવનો જેટલો મહિમા એટલો સાધુનો નથી, સ્વભાવનો જેટલો મહિમા એટલો ભગવાનના ભક્તનો નથી. જે દાડે સ્વભાવનો જેટલો મહિમા એટલો ભગવાનનો, ભગવાનના આચાર્યનો, ભગવાનના સાધુનો, ભગવાનના ભક્તનો સમજાશે ને, તે દાડે સ્વભાવ ઊભી પૂછડીએ ભાગી જાય. મહિમા સ્વભાવનો છે. જે દાડે ભગવાનનો, આચાર્યનો, સંતનો, ભક્તનો સમજાઈ જશે તે દાડે સ્વભાવ ગોત્યો નહીં જડે, ગોત્યો નહીં જડે. અદભુત વાત વચનામૃતમાં મહારાજ સમજાવી હતી. હવે આપણે સમજવાની છે પ્રથમના 58મની વાત. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવંત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીના સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોઈ કહેશો ઉછાંગણી કરો. એટલે જ પ્રભુદાસભાઈ ગયા કેમ થાન બદલ બદલ કરે? અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, ત્યાંથી બહાર નીકળી દો ને ડાયરેક્ટ કાઢ્યા નથી. હો જોજો, ભલામણ ન્યાય આપ્યો, કારણ કે અમુક વસ્તુ તમને સ્પેશિયલ કોટામાં લઈને તો જરાક ભજનનું સેટિંગ આવે એટલે તમને સ્પેશિયલ કોટામાં લીધા, સમજાણું હાઈ ગ્રેડમાં લીધા તમને. આ લોકો તો લો ગ્રેડમાં છે. કોને સભા યાદ રહી છે? ઓ લા ભગત, ઉશાંગળી કરો, ઉશાંગ ઉભા થતો કરો તો વાત કરો તો. સરસ સરસ, માફ કરજો મારી દ્રષ્ટિ આ બધું જરાક વધારે છે એટલે તમે વાલા નથી હું નહીં માનતો, પાસ જોજો. કારણ કે એની પાસે કામ બહુ મોટું લેવાનું છે ને. હે, તમે ફેલ કેમ તો આપણે ન જ કહેવાય. પણ તમે જે કર્યું ને સત્સંગ માટે એના કરતા હો હો ઘણું કરવાના છે, યાદ રાખજો. હો હો ઘણું કરવાના, કારણ કે તમે અવડા હતા ને તે તમને આવું નહોતું મળ્યું. મળ્યું તું, સાચું બોલજો. તમે અવડા જે હતા તે તમને આવું નહોતું મળ્યું. બરાબર છે. દેહ કઈ રીતે મોટા કર્યા છે પણ અને અદભુત મળ્યું છે, અજોડ પ્રાપ્તિ થઈ છે. ખરેખર આ એક એક પાયો ધરબાઈ રહ્યો છે સત્સંગનો, અદભુત. સમય બતાવશે ભક્તો, સમય. સાચું કહું છું, મુમુક્ષ ને મુમુક્ષ. તમને એક મારી ભલામણ છે, ભલામણ છે. અત્યારે હવે શિબિર પમ દિવસે પૂરી થઈ રહી છે, પણ હવે જ્યાં જ્યાં શિબિર હોય શક્ય હોય તો 19-22 ભાવનગર શિબિર શરૂ થાય છે. 19-22 ભાવનગર શિબિર શરૂ થાય છે. વર્ષમાં આપણે 4 શિબિર પ્રવર્તાવી છે, તમને બધાને ખબર છે. સરદારની રેગ્યુલર, આ વર્ષે દિવસ ઓછા છે, બાકી દર વર્ષે ધનતેરસથી 8 જ રહેશે. બીજી ભાવનગર, એક સરદાર, બીજી ભાવનગર, એક સુરત અને ચોથી માણાવદર. 4 શિબિર પ્રવર્તશે દર વર્ષે. પણ ખાસ તમને મારી ભલામણ છે, અને તમે એ જ નેચરમાં વર્તજો. ઓલે આમ નથી કરતો, ઓલે આમ નથી કરતો, આમ નથી કરતા, એ નેગેટિવમાં તમે જાતા જ નહીં. ઓલા ખોટા છે, ખોટા છે, ખોટા છે, તમે નેગેટિવમાં જાતા જ નહીં. એના કરતા પોઝિટિવમાં વર્તજો. શિબિર જ્યાં હોય ને, એકાદાને ખેંચતા આવજો, એકને એકાદને લેતા આવજો. એકાર આ એક ફેરે આ સ્વાદને ચાખી જાય ને. તમે રાડ્યું નાખી નાખીને તૂટી જશો તોય ઘેરે પૂરી તૈયાર થઈ ગઈ છે, ને માર્કેટમાં એ ક્યારે લેવા માટે આવ્યો છે, ને રાજાપુરી છે, બીજી મળતી જ નથી, બિચારો કરે હું. તમે રાડ્યું નાખો, ખાટે છે, ખાટે તો રાજાપુરી જ ખરીદવાનો. એને એક ફેરે આ કેસરનો સ્વાદ ચખાડવા લઈ આવજો. એક વાર આ કેસરનો સ્વાદ ચાખશે ને, રાજાપુરી ઓટોમેટિક છૂટી જાય. તમારે કહેવું નહીં પડે ભાઈ એને પડતી મૂકી. એમ સિજમાળનું ઓરિજિનલ જ્ઞાન છે, અહીંયા ઓરિજિનલતા છે. અહીં કઈ વાતની ખોટ છે તમે કહો? સિજમાળની સર્વોપરી નિષ્ઠા છે, સર્વોપરી આજ્ઞા છે, અને સિજમાળનો બાંધેલો સિદ્ધાંત. એક ફેરી મુમુક્ષ લઈ આવજો. મુમુક્ષ મોક્ષનો ખપવાળો હશે ને, હાચું કહું, મોક્ષનો ખપવાળો નહીં હોય ને તો સિજમાળ હારે હોય ને તોય ફેરફાર ન થાય. પણ મોક્ષનો ખપવાળો એક વાર જ અહીંયા આવશે ને, એક જ વાર, તમારો ઉપકાર જિંદગીમાં નહીં ભૂલે, યાદ રાખે. એને તમે એક વાર લઈ આવશો ને, આ સંતોનો અને આચાર્યમારનો ઉપકાર માનશે, તમારો ઉપકાર નહીં ભલે. કહો હું ક્યાં જાતો હતો, ના ભગત મને કાંડું પકડી નહીં લઈ આવ્યા, અને ઉપકાર હું જિંદગીમાં નહીં ભૂલું, મને મોક્ષનો સાચો રાહ મળી ગયો. માટે બધાને ભલામણ કરું છું, આવતી શિબિરમાં બીજે ત્રીજે મેળ પડે કે ન પડે, પણ અહીંની જે શિબિર, કારણ કે અહીં મોટો કાફલો છે ને, અહીંની શિબિર હોય ને ત્યારે તો અવશ્ય મેવ એક એક બબ્બે જેમ તમને સારા લાગે છેલ્લી, બાકી ઘરમાં કરકસર કરી એનું ટિકિટ વાળું ગાંઠનું પોતાનું ચીકરી લઈ આવજો. એ ધર્માદો સમજજો, ગાંઠનું ટિકિટ વાળું ખર્ચીને પણ લઈ આવજો. મુમુક્ષ ને મોક્ષનો રાહ મળશે. મારે એક મુમુક્ષ જો તરી જાય, એક તરી જાય, આખું બ્રહ્માંડ ભાંગી જતું હોય ને કોઈ બચાવી લે, અને જેટલું પુણ્ય થાય જેટલું હું રાજી થાવ એટલો રાજી થાવ. માટે આ કામ સાંભળો, આ સંપાદન ઉત્થાન નક્કી છે ને કરવાનું છે, અને થઈ જ જશે. કારણ કે શુકાની સમર્થ લાલજી મહારાજે વિરલ પુરુષ મળ્યા છે, થઈ જ જશે. પણ આપણે બધાએ ભળવું પડશે, સમજાણું, સંતોએ ભળવું પડશે, હરિભક્તોએ ભળવું પડશે, દાખલો કરવો પડશે. ખેતર તો બહુ સરસ છે, પાડાની કાંધે જેવું જ છે, નો ડાઉટ, પણ ખડ જામી ગયું છે, એને કાઢવું જ પડશે ને. આપણે આ પડખેની જમીન, જો તમને બતાવું, આ પડખેને પર લીધું ને આપણે, એ આપણે જમીન લીધી ને તે દાડીની કાંકને કાંક આવતા સરદારવાળા બધા અનુભવી છે. એક વેતની જાર થાય, કેવડી થાય, જાર વેતની ખડ ખડ છે ને, ગોઠણે ગોઠણે થાય. તમે માનશો, આ વર્ષે એમાં આપણે મગફળી વાવી હતી, આપણી બધી જેની બીજી છે એ બધાએ કરતા પહેલા પાટલા એના પડ્યા, અને એની એની કાઢવી હતી ને તો કલમ નો આલે, અને બધા કરતા વધારે મગફળી એમાં થઈ, સમજાય છે? તો પાડાની કાંધ જેવી તો જ થાય ને, પણ એને ખેડૂત તો વ્યવસ્થિત મળવો જોઈએ ને. એમ ભક્તો, આ સંપ્રદાય છે તો એવો દિવ્ય સંપ્રદાય છે, પણ એમાં કુસંગરૂપી ખડ બહુ જામી ગયું છે. એને કાઢવા માટે અમારો એટલે કહેતા હતા ને, સ્વામી મજૂર ભૂકા કાઢને કેટલા જોયા, ખડ તો થાય જ, પરનું તો થયું જ, પણ ખડને કાઢે જ રાખ્યા, માંડવી એકલી વધી અને જામી પડી. એમ ભક્તો, આપણે કુસંગને કાઢી નાખશું તો એકલો સત્સંગ બચશે. સત્સંગ એટલે શું? તમારાના શબ્દ પ્રમાણ સત્યવા ભગવાન, સત્યવા સંત, સત્યવો ધર્મ, સત્યવા શાસ્ત્રો. ભક્તો ભૂલ નહીં કરતા, મનમાં થશે આચાર્ય મારે તો ન આવ્યા, એ તો સંતથી પર છે, એ તો સંતથી પર છે. કારણ કે એ જયારે મંત્ર આપે ત્યારે સંત બની શકાય, માટે સંતનો મહિમા કીધો, મહારાષ્ટ્રની મહિમા આવી જ ગયો. કારણ કે એના દીક્ષાથી સાધુની મોટે પાવે છે, માટે એ બધી વસ્તુ મહાનતા બહાર લાવવા માટે આપણે દાખલો કરવો પડશે, મુમુક્ષુને ઓળખાવવા પડશે, સત્સંગમાં લાવવા પડશે. અને એવો સત્સંગ જયારે થશે ત્યારે જીવ ભવસાગરની પાર ઉતરી જશે. શ્રીજી મહારાજ તો અનંત આત્માને પાર ઉતારવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છે. અને નતર આ ઘોર કળીકાળમાં તમને લાગે છે લાલજી મહારાજ જેવા મહાપુરુષ ને આ સંતો ને આ ભક્તો, આ તમને આ દિવાળીના પર્વમાં તમે તો આવો કદાચ નિવૃત્ત થઈ ગયા છે એટલે, અને ઘેરના એમ કે જાઓ નો ફરવા, તમારું હું ફરીને કામ છે, ઘણું ફેરે અમે ફરવા જઈએ, તમે જાઓ જાવ હોય શિબિરમાં આવો, તમે માફ કરજો આવે હે આ કાળા ભમર વાળ, એને હજુ વિષયની દુનિયા જેને છે વિષયને ઠોકરાવી અને ભગવાનમાં ગરકાવ થાય છે, ભક્તો એ જ બતાવે છે કે મારાની દ્રષ્ટિ ફરી છે, મારીની દ્રષ્ટિ. અને દ્રષ્ટિ ફેર્યા પછી ભૂકા કાઢી નાખે, એ તો આવતો ભવિષ્યનો સમય બતાવશે કે કેવું અદભુત નિર્માણ થઈ રહ્યું છે. માટે ભક્તો મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને મસ્તીમાં રહેજો, મારના કેફમાં જીવજો, બીજા કેફ બધાને હૃદયમાંથી કાઢી નાખજો, અને મારની મસ્તીમાં જીવન જીવશું ત્યારે મહારાજ સમ્યક રાજી થશે. આજ મહારાજ એવું જ કઈ કહેવા માંગે છે, તમે જુઓ વચનામૃત કયું છે આજનું, પ્રથમનું 68મું 58મું વચનામૃતનો ક્રમ તો યાદ રહેવા માંડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, જયારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તથા તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે ગુણના વેગ કેમ ટળે? ભગવાનનો ભક્ત ભજન કરવા બેસે પણ ગુણના વેગ આવે છે, ભજનનું સુખ આવવા દેતા નથી, કેમ કરીને ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્માના આત્માના વિચાર કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે, અને જે રજોગુણ તમોગુણના વેગ એ બે કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે તે ટાળવા ઘણા કઠણ છે. નથી ભજનનું સ્મરણનું એક સરખું રહેતું, ન કેટલા કારણ બતાવ્યા? બીજા કોઈ છે જીભ? કેટલા કારણ બતાવ્યા? ત્રણ કારણ. પહેલું કારણ કયું બતાવ્યું? કયો હશે કહો, પહેલું કારણ શું બતાવ્યું? હે સરસ, દે પેલું કારણ હું અખોખું, બીજું કુસંગ, ત્રીજું પૂર્વ સંસ્કાર. મહારાજ કે દેહને અવલંબન કરી અને ભજન સ્મરણનો એક સરખો ઠેરાવ રહેતો, દેહમાં વધારે પૂરતી પ્રીતિ બંધાઈ જાય છે. જરાક માઈક વધારે જમ, દેહમાં વધારે પૂરતી પ્રીતિ બંધાઈ જાય છે એટલે પછી ભજનનું સુખ આવતું નથી. દેહમાં જ પ્રીતિ, આજ આજ ખબર હતી, બહુ પ્રશ્ન આવ્યો હતો, સવારમાં પૂજા બી કરીએ ને ત્યારે બગાહ બોવાનું શું કારણ છે, એ ટાળવા કેમ? ટળક ન ટળે, ટળક ન ટળે, ટળી જ જાય. ટાળવા માટે શું કરવું પડે? દેહને જરાક આગો પાછો ઓછું ખાવ હાજે એટલે ટળી જ જાય, હવારમાં ન જાવ બગા. તમે જેની ચીઠી ટ્રાય આજે કરી લો, અમારે એક હરિભગત કાલે મારી પાસે આવ્યા હતા, એ કેટલાય વરથી ફરિયાદ કરતા કે મને ખાધવીને રહી ન હોઉં, ખાધવીને રહી ન હોઉં, ખાવું તમને આમ થાય તેમ થાય, ન ખાવ ઢીકડું થાય પૂછતા કેટલું કરતા હતા. કાલે મને કહે, હમણાં છે ને શિબિરમાં આવ્યો ને પછી ખાવાનું હાજે બંધ કર્યું, એવું સુખ આવે છે? મેં કીધું સુખ હતું જ, ખાઈ ખાઈને બગાડ નાખ્યું તું. સાચો કે નહીં રોજી ભગત? દેહ છે એ ભજનનો એક સરખો ઠેરાવા રહેવા દેતો, અને દેહ બાજુ અને આત્મનિષ્ઠા વિનાનો માણસ દેહમાં જ પ્રીતિ કરનારો માણસ કોઈ દી આધ્યાત્મિક પથમાં ચાલી શકે નહીં. ઘણી વાર આપણે કહીએ છીએ જેનું ભોજન વધે એનું ભજન ઘટે જ, જેનું ભોજન વધે એનું ભજન ઘટે જ, જેનું ભોજન બહુ સરસ થાય એનું ભજન નિરસ થાય જ. કારણ કે મને એમાં જ લાગેલું રે, ખાય ખાને હું તો રે બિચાર, બીજું શું કરે કહો. એનથી ભજન થાય, જેટલું ભોજન વધશે, જેટલા દેહને તમે સાચો છો વધારશે, વધારે એને શુશ્રુષા કરશો, એટલું એની અંદર શું વધશે, રજોગુણ ને તમોગુણ બે વધશે. રજોગુણ તમોગુણ બે વધશે, રજોગુણ તમોગુણ વધશે એટલે ભજનનો એક સરખો ઠેરાવ રહેશે નહીં. એટલે પહેલો દેહને અવલંબન કરી અને ભજન સ્મરણનું સુખ નથી રહેતું એ આત્માનાત્માની વ્યક્તિ કરે, કે દેહને ગમે એટલું ખવડાવશો તોય પણ શતાનંદ સ્વામી કહે અસ્થિસ્તંભમ સ્નાયુબદ્ધમ માં શણિત લેપિતમ. આ દેહ કેવો છે? અસ્થિસ્તંભમ. અસ્થિસ્તંભમ એટલે હાડક્યાનો ઉભો થાંભલો છે. અસ્થિસ્તંભમ સ્નાયુબદ્ધમ, ચારે બાજુ સ્નાયુ વિટાયેલા છે. માં શણિત લેપિતમ, અંદર પરુ પાશ વિષ્ટા ભરેલું છે, એમાં બીજું કાંઈ હારું નથી. ઉપરથી ચામડું જ ફક્ત હારું જડ્યું છે, ચામડું હારું છે, બાકી અંદર તો પરુ પાશ વિષ્ટા જ ભરેલું છે. આવો વિચાર કરીને એમાંથી પ્રીતિ તોડશે તો જ એને ભજન સ્મરણમાં સુખ. અને આને ગમે એટલો સાચવો, શતાનંદ સ્વામી તો બહુ ખંડન કર્યું, બહુ ખંડન કર્યું. સ્વામી કે આ દેહને હું હાચવ હાચવ કર્યા છો, આ શરીર કેવું છે? તો સ્વામી કે આ શરીર યત પ્રાંતમ સંસ્કૃતમ સાયમ સૌ વિનશ્યતિ, સવારમાં રાંધેલો અન્ન સાંજ થઈને ઉતરી જાય એવા અન્નથી પુષ્ટ કરેલો આ દેહ, એમાં હું માલ માન્યો છું કે ઘણા પાછું કે ખબર મારે છે ને બોડી જેવી છે કે બાકી ખોરાક તો ઓછો છે, ઓપનર બંધ જ ન રહેતો પાછો. અમારે જો એટલે એક જયેશ ભગત આવે છે કિંગ ગયા, હજી આવ્યા કેટલા થયા, કેટલા દી થયા, મહિનો થયો ને બીજા હુકમ પદ્ધતિ, બીજા બીજા પંદર ક્યાં વાપર છે, બીજા નવા પાછા. એક મહિના 9 કિલો ઘટાડ્યું, કેટલું? 87. એટલે ઉભો થતો એક ફીર ઉભો થા ઉભો, બધા હરિભક્તો રાજી થા છે, ઉભો થા. 87 કિલો હતું, કેટલું? 87 મિત 62 આવ્યું, 6 મહિનામાં 87 મિત 62 લીધું. મેં કીધું હજી આપણે 60 નો કાયદો છે, 60 થી ઉપરી ખોટ કહેવાય. ભક્તો ઘણા હો કે આપણે સાધુને કેમ ઓળખવા, ઘણા તો છે ને જાડા કપડા ભણે તે ગાંડા થઈ જાય, જાડા કપડા ભણે તે ગાંડા થઈ જાય. ખાલી કપડા તેમ નહીં જોવે, એનું શરીર હોય તેને જોવો, કપડું જાડું શરીર પાતળું બેનું અનુસંધાન રાખજો. નતર હોય કોકની બોડી કદાચ, કઈક બધા એમ ન હોય, સમજાય? ખાજો કહો, કાલે રાસ લેતો હતો ને એવું આમ જોન દર્શન સુખ આવતું. મેં કીધું આ બધા જો 80-80 કિલો નો હોત તો રાસ જામત નહીં જરાય. અને તમે જ કહો જામત, અને તમને દર્શનનું સુખ આવત, એ ફાંદો ફાંદો આમ તે આમ તે આમ અથક બથક થતો હોય. અને ધ્યાન ન રાખ્યો તો થઈ જાય, અહીંયા તો ભાઈ અહીં તો વસ્તુઓને ઢગલા થાય ને, હે થાય કે ન થાય, પણ મહારાજને રાજી કરો ને તાન જાગે ને ત્યારે આમ થાય. હું અક્ષયને ના જ પડતો, વિશ્વમંગલ બે આવે કે ગુરુ આ બહુ કહે છે ને પાર્સે, તો મેં આને કેમ કરવો 87 કિલો? મેં કીધું આપણે પછી કથા શું કરવી, આ બેઠો એ કથામાં, મેં કથા આપણે શું કરવી, અને કથા કરી તો શરમ આવે ભાઈ, વિષયનું ખંડન શું કરવું કોજી, આ 87 કિલો ને પાર્સે બેઠો હોય તો પણ શું આપણે વાત કરવી, મેં આને કેમ આ કેમ હાલે આ નો હાલે. મેં કીધું 2 મિનિટ કે નહીં કે, મેં કીધું આ નહીં હાલે તું રહેવા દે. પછી અક્ષય મને કે ગુરુ તમે હું કામ, મેં કીધું પણ તું ન આયેલ આટલો બધો જાડો માણા તું જોતો ખરો, મને કેવું પાતળું કરી નાખાય તમ તારે પણ મને કરો એમ 4-6 મહિના ખેંચાયું. પછી એમ લાગ્યું કે ના નિત્યાનું સમ નતો પાછળ કેટલું દોડ્યા પછી મહારાજ કર્યા એમ, પછી એમ થયું નહીં વાંધો આવે અને પછી પાછળ જ કર્યા. પણ ભખો ભયખ રોજ આમ જાય ને આમ રંધો ન મારે એમ રોજ જોખે, રોજ 500 ઉતરે બોલો. ભગવાન રાજી કરો ને તાન મહારાજ શું કીધું, રજોગુણ તમોગુણના જે વેગો આવે છે અને ટાળવાનું માધ્યમ તો દેહમાંથી પ્રીતિ તૂટે તો જ રજોગુણ અને તમોગુણ જાય. બીજો વિકલ્પ નથી. જો કે ભક્તો આમ આત્મનિષ્ઠામાં દેહને બધાય ખોરાક કરતાય આહાર ઓછો કરાવવો એ બહુ કઠણ છે. ભોજન ઓછું કરાવવું એ બહુ કઠણ છે. બીજી બધી વસ્તુ વાત થાય, તમે જો આમ ભક્તો એવું લાગે છે કે આ કામ બહુ કઠણ હશે, રસાસ્વાદ જીતવો એ બધાથી કઠણ કામ હશે, રસના અંદર જીતવી એ બધાથી કઠણ છે, એમ કેમ દેખાય? તો કે મહારાજે સ્પષ્ટ એમ લખ્યું, આધારનો સમયના ગ્રંથમાં લખ્યું, સત્સંગીનો મહારાજ એવું લખ્યું ધર્મામૃતમાં કે મારા સાધુએ એક ટાઈમ લાકડાના પથ્થરમાં દાળ ભાત શાક રોટલી ભેગું કરીને પાણી નાખીને મેળાવીને જમવું. આધાર સમયના ગ્રંથમાં એમ લખ્યું સાધુ જુદું જુદું જમે છે તો એમ હમુજું ઝેર ખાય છે. સાધુ જુદું જુદું જમે તો હમુજું ઝેર ખાય છે. તેમ છતાંય આજે આંગળીને વેઢે ગણાય એવી પોઝિશન નિર્માણ થઈ ગઈ અને શા માટે છૂટું છૂટું થઈ ગયું? કોને હામ દીધા? મારા હામ, તમારા હામ, ગળાના હામ, દીકરાના હામ, તમે જુદું જુદું ખાઓ, કોઈ કીધું? કોણે જુદું કરાવ્યું? હે, દેહે રસનાએ. સમજાય છે વાત? બહુ કઠણ છે. એ તો મોક્ષનો ખરો ખપ જાય ગયો ત્યારે મેળ પડે. અમારે જય હમણાં આવ્યો છે ને, પેલા હત્યાને આવ્યો હતો વચ્ચે, અમે કીધું ભાઈ આ તો ઈ હિતેશી ઈલો હિતેશી 88 છે, હે 89 છે, ઓલા થી બે વધ્યો 89. આ 89 વળતું નહીં હાલ. એ કે પણ મને રાખો, અમે કીધું જો આમ છે ને પહેલેથી જ કડક કરી દેવાનું, પછી ધીમે ધીમે કરે. એમ કીધું પહેલાં તારે આ ઉતારવું પડશે, એટલે ત્યારે 15 દી રોકાણો હતો, પણ 15 દી તો રાઈડ પડી ગઈ છે. એમ કીધું આ ઉતારવું તો પડશે, મોક્ષનો ખપ જાગે ને તો બધું શક્ય બને. શરીર તમારે કોણ ઉતારવું? આમાં કોણ છે નહીં, જો કે બધા પાતળા પાતળા બેઠા છે, કોઈ ખાનગી બેઠા તમને ખબર નથી. હાવ સરળ, બધું ખાવે ને છૂટે ને પાતળ થઈ જાવ, જેટલું ખાવ એટલું છૂટ બોલે તમે પાતળા થઈ જાઓ. એટલા શીખવો તમારે કહું, બધું ખાવાનું, કોઈ બી ખાવાનું છૂટ, તમને કાકડી ખાવાની છૂટ, તમને ટમેટો ખાવાની છૂટ, તમને સફરજન ખાવાની છૂટ, પછી ભાજી ખાવાની છૂટ, દાળિયા ખાવાની છૂટ. ખાલી એટલું જ નહીં ખાવાનું તમારે, અનાજે કે નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, મીઠું નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું, છાશ નહીં ખાવાની, કેળા નહીં ખાવાના અને ચીકુ નહીં ખાવાના, બાકી બધું ખાવાનું છૂટ. એટલે કેટલું રહ્યું પેલા કઈ તો, પેલા આંકડો દીધો ભલામણ રહ્યું હું. રક્ષે 4 મહિને એવું ખાધું, એમને કઈ નથી ઉતર્યું 4 મહિના. અને પછી અમુક અમુક લિમિટ પછી, જો કે 62 થી 8 જ આવતું મોડો. હવે હમણાં 2 મહિના માસો ઉપવાસ ઠપકારી, કેટલા મહિના? 2 મહિના માસો ઉપવાસ, ખાલી શરબત, બીજું કઈ નહીં. પછી મને દયા, મેં કીધું હવે ભલે અમારો 60 નો કાયદો, ભલે કાયદા 12 કિલો રહ્યું હોય વધારે આવતું રહેવા દે, કારણ કે અમુક બાંધો હોય ને. અને ભક્તો ખરેખર સત્સંગમાં આમ જો તો કારેકાર કેમ લાગે, સંતો નહીં હરિભક્તો દિવ્યત વ્યાપી રહી છો. હરિભક્તો માસો ઉપવાસો કરતા હોય, ચાંદ્રાયણ ધારણા પણ હરિભક્તો બ્રહ્મચર્યના પાલનો કરે, તમને લાગતું મારાના સમય જો સમય આવી ગયો છે? હે, દેશમાં ને વિદેશમાં, વિદેશમાં તે ચાંદ્રાયણ ધારણા પણ અમારો હર્ષદભાઈ કેનેડા વાળા આવ્યા ને, ચાંદ્રાયણ ધારણા પણ કેટલા કરે, રામે વાયન ચંદ્ર બધા અહીંયા. મને મને એમ કે જયંતિભાઈ પેલા બીમાર હતા, એટલે મેં પૂછ્યું, મેં કીધું આમ શરીર પાતળું થઈ ગયું કે બીમાર? મને કે નહીં, હાવ સારું થઈ ગયું, હું આગળ ગયો નહીં, પછી હું કામમાં હતો. કાલે મેં કોઠા સામે સત્સંગ કરતા, મેં કીધું કાલે આર પહેરો, મેં કીધું જયંતિભાઈ થોડા પાતળા થઈ ગયા. મને કે હતી એમ ઉપવાસ હાલે છે, 27મો ઉપવાસ, ભગવાનને રાજી કરવાનું તાન. ગજબ ભાઈ ગજબ. નિર્માણ મહારાજે કરવાની શરૂઆત કરી દીધી. મહારાજ કે ભજન એ ખરખું નથી થતું, એમાં કારણ પહેલો દેહ છે. બધાથી પહેલું કારણ બધું કોણ છે? દેહ. મહારાજ કે આત્મા અનાત્માની વ્યક્તિ સમજે તો દેહમાંથી પ્રીતિ તૂટી જાય, દેહમાંથી પ્રીતિ તૂટે તો ભજન થાય જ, એક સરખું ભજન થાય. બીજું કારણ મહારાજ કે કુસંગ. ભગવાનના ભક્તો યાદ રાખજો, સંગ અડતા અડતા કદાચ વાર લાગશે, કુસંગ તરત અડી જાય. આ ખેડૂતોમાં ઘણા બધા બેઠા છે, બિચારે કેટલો દાખલો કરીને મગફળી વાવે, એ વાવતા તમે જોજો તો ખરા. અડધી રાતે વરસાદ થયો તો અડધી રાતે બિચારે જાગે, ઠેલું પરથી દતાળ હેઠો ઉતારે, અને પછી પાછા અવણી દાંડવા બાંધે, સેવું નીતરું કરાળ નીતરું કેટલું ધ્યાન રાખે, વાવવા જયારે જાય ત્યારે કેટલો ખટકો રાખ્યો હોય, એ વાવતા હતા પાછળ મોળા બાંધ્યા હોય તો પાછા જોતા જાય ને એમ લાગે હજી દાણા દેખાય છે, તો વળી પાછા વિચાર કરે કે દાણા દેખાય છે તો કાંક વજન મૂકો દતાળ, વજન મૂકે વળી દાણા ઊંડા નાખે, અને એમ કરતા એમ લાગે કે મળે આ નરમ જમીન છે આમાં વધારે દાંત ઊંડોળ હોઈ જાય છે, તો વળી પાછું કાથું ગોતે, કાથું ગોત કાથું કુંડલા કરે નીચે મૂકે, અને પછી પાછો આટો મારે ને એમ લાગે હજી દાણા દેખાય તો બોડી કાપે, અને હમાર મારે તોય દેખાય ત્રપટો જોડે, અને તોય ઉગે ને તોય મારા ડુલરા પડે, બોલો તોય ડુલરા પડે, અને ખડમાં કાંઈ ન કર્યો એને તો તમે ચોથે દાડો જો ને તો દાબો જમી ગયો હોય, દાબો જમી ગયો હોય, કુસંગનો દાબો જામતા જરાય વાર લાગે નહીં, પણ સત્સંગના બીજને ઉગાડવા એ બહુ કઠણ છે, બહુ કઠણ છે. એટલે કુસંગ મહારાજ કે જીવાત્માને ભજન સ્મરણનો ઠેરાવ એક સરખો રહેવા દેતો નથી. તમને કહું છું આ તમે બધાને ખૂબ સુખાવે છે ને, અહીંથી ગયા પછી તમે થોડા દે એમ નક્કી કરો કે આપણે અમથું આમ ખાલી ખાલી અમથું જ પાનને ગલે જઈને બેહવું, જોજો તમને આ સુખનો લેશ નહીં રહે, સમજાણું બહુ સાચો, માફ કરજો. જેને પણ ભગવાનની મૂર્તિનું સુખ જોતું હોય, જેને સત્સંગ અભિવૃદ્ધિ કરવી હોય, એ વ્યક્તિ જ્યાં જાહેરમાં લોકોને ગપ્પા મારવાની ટેવવાળા સ્થાનો હોય છે, ત્યાં બેઠા બેઠા ગપ્પા જ મારતા હોય, એવા સ્થાન જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી સત્સંગ ન થાય, ન થાય, ન થાય. એ કુસંગનું ઘર છે, એ કુસંગનું ઘર છે. પાનના ગલા, આ ગામડે ગામડે ઓટલા છે ને, એ બધા કુસંગના ઘર છે. ત્યાં હું કઈ કેમ કરીને ભગવાનને પામી દઉં, છેલ્લો જન્મ એની વાતો થાય છે, અલગ મલકની કાંઈ ની કાંઈ ની વાતો કરી અને જીવમાં એટલો કુસંગ ઉતરી જાય, અને ખબર નહીં અમારું સુખ શું આવે. રેગ્યુલર ટાઈમ ટાઈમ ટુ ટાઈમ આરતી પગી જતો હોય, પણ રખે ને બે દાડે જે ઓટે બે હે, ત્રીજે દી આરતી ન હોય. તમારે નિશાની ઓટલે બેવાની શરૂઆત કરવી, સમજવું કે હવે હવે આરતીમાંથી જાઓ, હવે આ સત્સંગમાંથી જવાનું, કારણ કે કુસંગ છે. આપણે કુસંગ ખબર કંઠી ન બાંધે ને ઈજ કુસંગ, એમ ના બાપા ના એમ નથી. એ બહારનો કુસંગ, બહારનો કુસંગ ખારો એને માણા આઘો થોડો કરે, પણ આ તો માહેલો કુસંગ છે, બધો બહુ કઠણ. એટલે એવા કુસંગમાંથી મહારાજ કે દૂર રહે, જ્યાં નબળા શબ્દો પડે છે, જ્યાં ભગવાનને પામવાની વાત નથી, એ જોગમાં જીવ હેઠો ઉતરી જ જાય. ઘણી ફેરી અમે છે ને લગભગ 5-6 વર્ષ પહેલા એક ગામ અહીં બાજુમાં જ ગામ છે, ગામનું નામ નથી દેવું, કોઈક પકડાય થોડી ઉપાયથી, એ ગામમાં ગયેલા અને ત્યાં નિયમ આપેલો, સત્સંગ કર્યો એટલે હરિભક્તો રાજી થયા, પછી નિયમ આપ્યો ચા ન પીવી, કોફી ન પીવી, એટલે હરિભક્તો નિયમ લઈ લીધા. 6 મહિના પછી ફરીને મેં આટો મારવા ગયા, અને પછી સહજ પૂછ્યું, મેં કીધું ક્યાં બોલ્યા નિયમનું, તો સ્વામી મેં ચાલુ કરી દીધા. મેં કેમ કેમ ચા ચાલુ કરી? મને કહે સ્વામી તમે ગયા ને પછી 15 દાડા પછી આવ્યા હતા નામ ધર્મા દાટો, અને એને કીધું સામાતે ચા માંથી પણ શું બાદ છે કે ચા તો વ્યવહાર છે, એમ કહીને સ્વામી એને મંગાવી મંદિરમાં અમે એને પીધી અમને પાય, તે હવે સાધુ પીએ તો અમારો શું વાંધો છે કે, એટલે મેં શરૂ કરી દીધી. સમજાય છે? એનું નામ કુસંગ, એનું નામ કુસંગ, સત્સંગનો કુસંગ. અને જીવને આમ આમ નીચે ઉતરવું તો સરળ છે, ઢાળ ઉતરવો સરળ, ચડવું હોય તો કઠણ છે. કુસંગ જે મહારાજ કે એ મહાભયંકર છે. જેને અવલંબન કઈ ભજનનો એક સરખો પછી ઠેરાવ રહે નહીં, એને કેમ ટળે? તો કે સંતનો સમાગમ કરે, સાચા સાધુ મળે, એની વાતની હા પડે, એ કેમ કરવા માંડે? તો મહારાજ કે ભજન સ્મરણ પણ એક સરખું થવા માંડે, રજોગુણ તમોગુણ ન વ્યાપે એવી પોઝિશન ભક્તિની નિર્માણ થઈ જાય. ત્રીજું કારણ હું બતાવ્યું, મહારાજ કે બે કરીને પણ ન ટળે. ક્યાં બે કરીને ન ટળે? આત્માનાત્માની વ્યક્તિ કરે અને સંતનો સમાગમ કરે તોય પણ ભજન સ્મરણનો ઠેરાવ્યો ખરખો ન રહે. તો મહારાજ કે પૂર્વનો કોઈ મલિન સંસ્કાર છે કે જેને કારણે ફેરફાર થતો નથી. તોય મહારાજ કેટલા મોટા દયાળુ, અને એના એની સાથે સાથે સંતો કેટલા દયાળુ. ને તો ન્યા વાત અટકાવી દીધી હોત તો એટલે વચન પૂરું કરી દીધું, ઈતિ વચનામૃતમ પ્રથમ નો 58 તો તો મોક્ષમાં ઘણા અધૂરા રહી જાત કે ન રહી જાત બિચારા. હે હા, દવા ન મળત. મહારાજ ખાલી રોગ નથી દેખાડ્યો હારો હાર, સંતો માગી મારા દવા તાપો, રોગ તો તમે દેખાડ્યો પણ સાથે સાથે દવા આપો. પછી આનંદ આનંદ સ્વામી પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મળીન હોય તે કેમ ટળે? મારે પેલું બેનું તો ક્લિયર થઈ ગયું, બેનો મોક્ષ તો ક્લિયર થઈ ગયું, બેનું ભજન ક્લિયર થઈ ગયું. જેને દેહને અવલંબન કરીને કુસંગ લાગ્યો હતો, જેને દેહને અવલંબન કરીને રજોગુણ તમોગુણ વર્તાતા હતા, જેને કુસંગને અવલંબન રજોગુણ તમોગુણ વર્તા, એ બેની દવા થઈ ગઈ. થઈ ગઈ કે ન થઈ ગઈ? પણ મારે ઓલેની દવા મળી જ નહીં, તે છે કે નથી? તમે કહો ન ટળે, મારા ચળે કે ન ટળે? કોને પૂછ્યું? આનંદાનંદ સ્વામી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. અતિશય મોટા પુરુષ એને જેના ઉપર રાજી થાય એ રંક હોય તો રાજા થઈ જાય. અહીંયા ભક્તો રંક હોય તો રાજા થઈ જાય. એટલે એક યાદ, એક વાત યાદ રાખજો, આ વચનામૃત ક્યાંથી પ્રારંભ થયું છે? તમને યાદ રૂ કોઈ ને, ક્યાંથી પ્રારંભ થયું છે? ભજનમાંથી. ક્યાંથી પ્રારંભ થયું છે? ભજનથી પ્રારંભ થયું. કે મહારાજ ભજન સ્મરણ કરીએ ત્યારે એક સરખો ઠેરાવ રહેતો નથી. એટલે આ વચનામૃતનો પ્રારંભ કાળ જ આધ્યાત્મિક સદ્ધરતાની સાથે નિસ્બંધ ધરાવે છે. એટલે અહીંયા રંગ પણ એટલે એમનો તમારે સમજવું કે અહીંયા રંગ હોય રાજા થઈ જાય એટલે દાડીઓ કરતો હોય ગાડીઓ ફેરવતો જાય એવી વાત નથી. પણ મહારાજનો કહેવાનો મતલબ કે કામ કરો લોભ આદિથી આવો ખરડાઈ ગયેલો જીવાતમાં હોય પણ જો મોટા પુરુષનો રાજીપો થાય તો રાજા થઈ જાય. રાજા થઈ જાય માને કામ કરો લોભ આદિ તમામ વિકારો નષ્ટ થઈ જાય અને પરમ સુખની અનુભૂતિ એને થવા લાગે. અને મહારાજ કે ગમે તેવું એને માથે વિઘ્ન આવનારો હોય તો ટળી જાય. મોટા મોટું વિઘ્ન કયું કહેવાય? મોટા મોટું વિઘ્ન કોઈ કહેશો? હે, મોક્ષ બગડે એ વિઘ્ન, એથી મોટું કોઈ વિઘ્ન નથી. મહારાજે મધ્યના 46માં કીધું, બહુ સરસ એક વાત કીધી. મહારાજ કે જે ભગવાનના ખરેખરા સંત છે એને કોઈને આ દુનિયાની ધન સંપત્તિ બહુ પ્રાપ્ત થયાનો આનંદ નથી થતો, અને કદાચ જતી રહે તો શોકે નથી થતો, પણ કોઈ મોક્ષને માર્ગે ચાલે તો એનો અતિ આનંદ થાય, મોક્ષ માર્ગ થકી પડી જાય તો અતિ દુઃખ થાય છે. ધન સંપત્તિ પ્રાપ્ત થતા આનંદ નથી થતો, ટળી જાય શોક નથી થતો હૃદયમાં, બાકી ઉપલક્ષ તો રાખવું પડે ભાઈ, એ વ્યવહાર છે પાછો, નતર ઉપાય જ થાય. અમારે એક ફેરી મુંબઈની અંદર બોરીવલી હતા ને, એટલે એક જગ્યાએ કે કોક ધામમાં ગયેલું ને એમાં જાવન થયું મુક્તસ્વર સ્વામીને, તો વ્યવહારી શીખ્યો જોઈએ ત્યાં જઈને. હવે આમ તો સત્સંગ રોજ કરાવતો હોય પણ કોક ધામમાં ગયું ત્યાં જઈને શું કેવું એ ખબર નહીં, અને ત્યાં જઈને પછી તો સ્વામી સમય કરીને પછી શરૂ કર્યું. સ્વામી કે જો એમાં વાત એવી છે, એક જણાનું ઘરવાળું કે એક જણાનો છોકરો ધમમાં ગયો અને રો રો કરતો, મયારામ ભટ્ટ ને પગ્યા, અને મયારામ ભટ્ટ કે હું રો રો કરો છો, એક બ્રાહ્મણો છોકરો મરી ગયો કે ખંડિયો થોડો ખાલી પીડ્યો રહ્યો. મારી વાત સમજાય તમને? એ ખંડિયો ખાલી ન પડ્યો રે, એમ કદાચ કોઈ ધામમાં ગયું તેમ શું થઈ ગયું? અંદર તો ન જ સાધુ ને કઈ થાય, પણ બહાર તો કેવું પડે ભાઈ આમ થયું તેમ થયું, ઘણું તમારું નુકસાન ગયું. પણ હકીકત તો નુકસાન ત્યારે ગયું કહેવાય મોક્ષનો પથ ક્લિયર કર્યા વિના ગયો હોય તો. અને ભક્તો આ વાત બહુ સ્પષ્ટ છે કે જીવને આ લોકના સુખ દુઃખ અને અરક્ષકમાંથી બહાર નીકળાતું નથી, એ તો તેદી બહાર નીકળે શકે જયારે ખરેખર ભગવાનના સાધુ મળે અને એને જગત ખોટું કરાવી નાખે તો જ થાય. બાકી મહારાજ કે અમે પ્રગટ મળ્યા હોત પણ આ સાધુ ન મળે, તમને ખોટું ન કોણ કરાવત? અને સંપ્રદાય ઇતિહાસ છે જ ને, નથુ ભટ્ટનો અમદાવાદવાળા ભૂલી ગયા, તમને યાદ છે? તમે નથુ ભટ્ટ 55 વર્ષે વિધુર થયા. કેટલા વર્ષે? 55 વર્ષે વિધુર થયા, પણ ભોક મૂકી હો, એવા રોવે બધા સમજાવે કે નથુ ભટ્ટ હવે રોવાનું બંધ કરો, પણ રોવાનું બંધ ન કરે, એના ઘરવાળા હળગાવવા ન દે, ન હળગાવવા દો. હવે 5-7 જણા પકડી રાખ્યા પછી હળગાવાઈ દીધા, પણ પા હળગે ને તો ખાય નહીં, પીવે આખો જ રોજ કરે. હરિભક્તો બધા વિચાર કરે કે આ ભગવાનના હારા ભગત, હારા ભગત ખરા, પણ કોઈ સાધુ મેત નહીં કરેલું. મારી નારી રહેતા હતા પણ સાધુમાં કોઈ મેત નહીં કરેલું, અને સાધુ બેહારીને વિશે ખંડન કરીને કઢાવેલું નહીં. હવે રોજ કરે, નકરું રોજ કરે. એટલે બધા હરિભક્તો વિચાર કરે આ રો કરે છે, અને આમને ભૂખ્યો તો મરી જાહે, અને સ્ત્રીની પાસે રો કરે, મરત પછી ક્યાં જાય? સીધા અક્ષરધામમાં. અરે પાછો એનો ભૂત થાય, પાછો આવો તો જલ્દી ક્લિયર થાય કામ. આ બધા વિચાર કર્યું, આ મરીને ભૂત થાય, ભારે કરી ગયા. કરું હું સમજાવ, પણ સમજે નહીં. પછી એમાં 15-17 દાડા થઈને એમાં ઘટના ઘટી. મહારાજ બરાબર જેતલપુર આવેલા, અને મહારાજ જેતલપુર એ ખબર ભક્તોને પડી, એટલે હરિભક્તો પછી નથુ બટન લઈ અને જેતલપુરમાં આવ્યા. અને નથુ બટન લઈને જેતલપુરમાં આવ્યા અને મહારાજ બેઠા હતા. એ જ વખતે નથુ ભટ્ટને બધા પૈકે લાગેલા. મારે સહજ પૂછ, નથુ ભટ્ટ કેમ છો? આનંદ આન પોક મૂક્યો. મહારાજ કે નથુ ભટ્ટ કેમ બહુ રોવા માંડ્યા? પણ એ તો હિપકા ભરતા રોતા બંધ જ ન થાય. બીજા ભક્તો હાર્યા હતા ને એને કીધું, મહારાજ નથુ ભટ્ટની 55 વર્ષની ઉંમર છે, અને આટલી ઉંમરે જરા વિધુર થયા, ગર્ભંગ થયા, એટલે રડે છે. એટલે મહારાજ થોડી સાંક જ્ઞાનની વાતો કરી. મહારાજ કે આ દુનિયા બધી નાશવંત છે, અહીંયા તો ચણ્યું બધું ખળબળું ઉગ્યું, બધું આથમવાનું, બધી ઘણી બધી મહારાજ વાતો કરી. એટલે થોડા ધીમા પડ્યા ને વચ્ચે સુરા ખાચર બોલ્યા. મારે કે મહારાજ, પણ એ તો અધ વચ્ચે બિચારા ગર્ભંગ થાય ને એ જાણે એમને કેટલું દુઃખ હોય એમ. અન પાછી પોક મૂકી. વળી મારા થોડી ઘણી વાતો કરી, થોડા ઠંડા પડ્યા. વળી ઠંડા પડ્યા ને વળી પાછું સુરા ખાચર બોલે. મારણ કે મહારાજ, ઘરવાળા વિનાના ગ્રહસ્થની જીવન કેમ જીવવું એ તો મહારાજ તમે સંસાર માંડ્યો નથી એટલે તમને ખબર ન હોય. માંડ્યો ને ખબર, અણવળી પોક મૂકે. એ બધું હાલતું હતું એમાં ક્યાં ગામના, ગામડી ગામના રૂડીબાઈ આવ્યા. અને માધવજી, યાદ રાખજો, હજી કંઠી ન જ બાંધી. હું તો કહું કંઠી બાંધી ને ઉતાવળે ન કરવી, કંઠી ન જ બાંધી. પણ લાડુબાન જીવબાના સમાગમમાં સંગમાં આવી ગયેલા, મારનો મહિમા સમજાઈ ગયેલો. એટલે સાસરે જતા હતા એટલે મનમાં વિચાર થયો કે મહારાજ આવા મોટા મહારાજ છે, અને ખબર પડી મહારાજ જેતલપુર બિરાજે છે. એટલે વિચાર થયો મહારાજ જેતલપુર બિરાજે છે, તો પછી મારીની પાસે દર્શન કરી, વર્તમાન ધારણ કરીને પછી સાસરે જાઓ. અને માધવજીને થોડો ઘણો સત્સંગ હતો એટલે એને વાત કરી કે આવો મારો સંકલ્પ. માધવજી કે વાંધો નહીં. અને પછી જાનને, આખી જાનને લાવ્યા જેતલપુરમાં. હવે આ બધું નથુ ભટ્ટનું હાલતું હતું પ્રકરણ, એમાં મહારાજ ની પાસે આ રૂડીબાઈ માધવજી નાખો જાનને કમઠાણ આવ્યું, અને સ્ત્રીના સ્ત્રી ભક્તો સભામાં રૂડીબાઈ બેઠા. અને પછી ઓલું થોડુંક ધીમું પડ્યું રોવાનું, એટલે વચ્ચે રૂડીબાઈ મારીને પૂછાય. મારીને કહે છે કે મહારાજ, જરાક દયા કરો ને, મને મારે વર્તમાન ધારણ કરાવો ને. એમ પુરુષ ભક્તો દ્વારા કેવડે, એટલે મારીને કીધું, મારે રૂડીબાઈ એમ કહે છે કે એને વર્તમાન ધારણ કરવા છે, વર્તમાન ધારણ કરાવો. ત્યારે મહારાજ કે, સાંભળો, અમારા વર્તમાન એટલા સસ્તા નથી. જે એમ કે પરણો ઈજ પતિ, બાકીના બધા ભાઈ બાપ, એને વર્તમાન ધારણ કરાવીએ. કે તો રૂડીબાઈ ઉભા ત્યારે મારીને કે, મહારાજ પરણો પતિ બાકીના બધા ભાઈ બાપ, પણ વર્તમાન ધારણ કરાવો. ત્યારે મહારાજ કે, એવા તો ઘણા નીકળ્યા કે પરણો પતિ બાકીના બધા ભાઈ બાપ, પણ અમે તો એને વર્તમાન ધારણ કરાવીએ. જે એમ કે પરણો ઈજ ભાઈ બાપ, એને વર્તમાન ધારણ કરાવીએ. અને ત્યાં તો રૂડીબાઈ થયા ઉભા. મારણ કે, મહારાજ પરણો ઈ ભાઈ બાપ, ધરાવો વર્તમાન. આખી સભા થંભી ગઈ. હો સુરા ખાચર ની તો બધા વિચાર લાગ્યા, મહારાજ પરિણામ નથી, આ શું કર્યું એમ. અને ત્યાં તો મહારાજ કે, એવા કોક નીકળે કે પરિણામ એ ભાઈ બાપ, પણ માથે તોલો કરાવીને સાંઈ કયો છે કે એને વર્તમાન ધારણ કરાવીએ. અને એ જ વખતે રૂડીબાઈ કે, મહારાજ બોલાવો વાણંદ ને, કરાવો તોલો. કે સભાની અંદર હા કાર મચી ગયો. અને રૂડીબાઈ ના શબ્દ સાંભળ્યા ને તે તો નથુ ભટ્ટ ના હિપકા બંધ થઈ ગયા. મારા સુરા ખાચર ને પૂછ, સુરા ખાચર કે, સુરા ખાચર આ જૂના શ્રેષ્ઠ કે નવા શ્રેષ્ઠ? આ નથુ ભટ્ટ અમારી પરસેડી બે મણ ખાઈ ગયો કે કેટલી? અને 55 વર્ષે વિધુર થયો તો રોવાનું બંધ નથી કરતો, અને પાછળ મરવા તૈયાર થયો. આને જ કંઠી નથી બાંધી, ત્યાં તો સાંખ્યો સ્વીકારવા તૈયાર થયા. નવા જૂના કે નવા શ્રેષ્ઠ કે જૂના શ્રેષ્ઠ? ત્યાં સુરા ખાચર મારણ કે, મારા નવા શ્રેષ્ઠ એ તો બધું બરાબર, પણ હવે ઓલા માધવજી નું હું સમજવું? અહીં મીંઢોળ બાંધ્યો છે તમે ભાઈ બાપ કરાયું. અને એ જ વખતે મહારાજે માધવજી સામે જ્યાં દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ નાખતાની સાથે માધવજીના કામને બાળી નાખ્યો મહારાજે. અને મહારાજની પાસે માધવજી, મહારાજને કે, મહારાજ રૂડીબાઈને માટે હું ભાઈ બાપ છું, તો રૂડીબાઈ પણ મારા માટે બેન દીકરી છે. મહારાજ જગત તમને બધાય પતિ પત્ની સમસ્યા પર જીવન પર્યંત અમે ભાઈ બેન બનીને રહેશું. ભક્તો આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આ સત્સંગ સતયુગ ત્રેતાયુગ દ્વાપરમાં નથી થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ ઘોર કળી કાળ ની અંદર કર્યો, ઘોર કળી કાળ ની અંદર. એક તો ઇતિહાસ બતાવો, પતિ પત્ની ભેગા રહ્યા ને ભાઈ બેન ની જેમ રહ્યા હોય, કદાચ કોઈ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ અલગ રહ્યા હશે, પણ ભાઈ બેન બની રહ્યા હોય એ ઇતિહાસ તો એક સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર સર્જાયો છે. બાકી દુનિયામાં તમને ક્યાંય જોવા ન મળે. આ પ્રાપ્તિ ભક્તો આપણને થઈ છે, આની આપણને અનુભૂતિ થઈ છે. અને મહારાજ એટલા માટે અદભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કે જ્યારે જીવાત્માને એવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એને માથે, એને જયારે મોટા પુરુષનો જોગ થાય, એનો રાજીપો જયારે પ્રાપ્ત થાય, એના માથે ગમે તેટલા વિઘ્નો આવન તો પણ વિઘ્નો ટળી જાય. એના મોક્ષમાં ગમે એટલા વિઘ્નો આવન તો પણ વિઘ્ન એના એક પણ વિઘ્ન માત્ર એના ટળી જાય છે. વિઘન એટલે મોક્ષમાં જે આડ થનારે બધી ટળી જાય છે. તો હજી વચન પૂરું ન કર્યો. પછી વળી આનંદ આનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? રાજીપનો વિકલ્પ શું? પછી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવ રહે પણ દેહ કરીને શરીર નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. રાજી થવાનો ઉપાય શું બતાવ્યો? નિષ્કપટ ભાવ વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા સર્વનો ત્યાગ કરે. ભક્તો અહીં તમને થોડું ક્રોસ વચનમાં થતું એવું નથી લાગતું? વચનમાં થોડું ક્રોસ થતું એવું નથી લાગતું? માવા ભગત ક્રોસ થાય છે કે એમાં પોઈન્ટ એક ક્રોસ થાય છે? કોઈ કહેશો? સમજો બરાબર. શું કામ મોટા પુરુષને રાજી કરવાના છે? શું કામ રાજી કરવાના છે? વિકાર ટાળવા. અને મારા શું કે રાજી કેમ થાય? કામ ક્રોધ લોભ શ્વાસ ને માન ઈર્ષા બધાને ટાળીને વર્તો તો રાજી થાય. એને રાજી ટાળવા તો રાજી કરવા છે. અને મહારાજ કે બધું ટળે તો રાજી થાય. સમજાય છે? તો કેમ સમજશું? તો ભગવાનના ભક્તો, મહારાજની વાત કોઈ ક્રોસ થતી હોય નહીં. મહારાજ એવું કહેવા માંગે છે કે તમામ દોષો બે રીતે, અંતર બાહ્ય. મારે એવું કહેવા માંગે છે કે મનમાં કદાચ અયોગ્ય સંકલ્પ ઉઠતો હોય પણ દેહ કરીને સારધાર વર્તે, દેહ કરીને કામ ક્રોધ, દેહ કરીને ભ્રષ્ટ ન થાય, ગ્રસ્ત હોય અને પર નારીનો ક્યારેય પણ ઊંચી આંખ કરીને ન જોવે અને ક્યારેય પણ દેહ કરીને ભ્રષ્ટ ન થાય. અને મહારાજ એવું કહેવા માંગે છે કે ક્રોધ અંદર ગમે એટલો થતો પણ બહાર વ્યક્ત ન થવા દે, લોભ એને એક એક દોષને દેહ કરીને આચરણમાં ન આવવા દે, મને કરીને કદાચ સંકલ્પ થતો હોય, અને નિષ્કપટ વર્તે એટલે નિષ્કપટ પાછું કીધું. નહીં તો નિષ્કપટ ક્યાં થવાનું? દોષ ચડી ગયા ક્યાં નિષ્કપટ થવાનું? નિષ્કપટ થઈને વર્તે એનો મતલબ પોતાના મનમાં જે સંકલ્પ વિકલ્પ થાય છે એને કહેવા જોગો. એને કે મને આવો સંકલ્પ થઈ, મને આવો સંકલ્પ થાય છે, દેહ કરીને શુદ્ધ વર્તે કહેવા જોગોઈને કે, અને પછી એના પર મોટા પુરુષ રાજી થાય તો મહારાજ કે મનનો સંકલ્પ પણ એનો નાશ પામી જાય છે. કેટલી સરસ વાત મહારાજ બતાવે. પછી આનંદાનંદ સ્વામી પૂછ્યું, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે. ભક્તો આ ગુણ તો આવવો જ જોઈએ. બીડી પીતો ને એમ કે હું તો જરાય પીતો ને તેને ક્યાં કઈ કહેવાનું? પણ કહે કે બે બીડી તો પીવાય તો એલા ઘુસતા ને કહે ને કે ન પીવું, આમ છે તેમ છે, દોષ ગમે એમ કરીને કઢાવે. એટલે પેલો તો નિષ્કપટ થાય. અને યાદ રાખજો, ભગવાનના ખરેખરા સાધુની પાસે જે હારો થવા ખોટો જશે એ વધારે ખરાબ થશે, એ વધારે ખરાબ થશે ગમે. અને ક્યારે એવું નહીં માનતા, ખરેખરા ભગવાનના સાધુ હોય એની પાસે વ્યક્તિ ગમે તેટલો નિષ્કપટ થાય તો એને એની પ્રતિ ક્યારે ઘૃણા નહીં થાય, ઉલટાનો અહોભાવ થશે કે ધન્ય છે, આને ધન્ય છે કે પોતે નિષ્કપટ થઈ શક્યો એમ. એટલે ક્યારે એની પ્રત્યે ઘૃણા પ્રગટ થશે, ઉલટાનો અહોભાવ થશે. બાકી ત્યાં હારે રાખવા જશે તો વધારે ખરાબી થશે. કેટલી સરસ વાત મારે કે પ્રથમ નિષ્કપટતા, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે. સંતનો ગુલામ થઈને રહે, સંતનો દાસ થઈને રહે એમ ન કીધું, સમજાય મનસુખભાઈ પ્રમુખ શ્રી? સંતનો ગુલામ થઈને રહે, દાસ થઈને ન કીધું. દાસમાં યાદ રાખ, દાસમાં ગુલામમાં બહુ ફેર છે. દાસ છે ને એ અનુવૃત્તિમાં વર્તે, યાદ રાખો અનુવૃત્તિમાં વર્તે, એ સ્વામીની સેવામાં જ વર્તે, અનુવૃત્તિમાં જ વર્તે. પણ એની ખબર હોય છે કે સ્વામી મારા ઉપર રાજી છે, અને રાજી છે માટે એ દાસત્વ ભાવથી વર્તે છે. સ્વામી જો એની ઉપર રાજી ન રહે તો પોતે દાસત્વ પણ છોડી દે, આપણે કરી કરીને તૂટી જાય, આપણું કાંઈ નથી તો પછી શું એમ, સમજાય? જ્યારે ગુલામમાં ગુલામમાં પોતાનું જીવન વેચાણ થઈ જાય, એને ફક્ત મહેનત જ કરવાની, વળતરની કોઈ અપેક્ષા જ નહીં, એને કહેવાય ગુલામ. વળતરની અપેક્ષા જ નહીં, અને વળતરની અપેક્ષા વિના જ્યારે એનો કિંકર બની જાય ત્યારે મહારાજ કે રાજી થાય. અને ભક્તો આ જીવને છે ને કેવી પોઝિશન કેવી રીતે ખબર, મારું આમ ન થયું, મારું આમ ન થયું, મારું આમ ન થયું, એનું પોતાનું ગમતું કરવા માટે આખી જિંદગી, આખી જિંદગી રાખજો, આખી જિંદગી ઠાકોરજી આપેલી બુદ્ધિનો એમાં જ ઉપયોગ કરે. આખી જિંદગી ગમે તેમ મકર કરીને પોતાનું ગમતું કરવા આખી જિંદગી ગુજારી નાખે, અને તોય છેવટે એનું ગમતું તો સંપૂર્ણ થાય જ નહીં. એને બદલે જો એને જ્ઞાન થાય, વાત સમજાય, અને પોતાનું ગમતું સર્વસ્વ મૂકી દે ને સર્વસ્વ, તો બધું એનું જ ગમતું થાય, સમજાય તમને? બધું એનું જ ગમતું થાય. સંપ્રદાયના ઇતિહાસો તમને એવા જોવા મળશે કે જીવાત્માએ પરમાત્માને આગળ પણ પોતાનું ગમતું મૂક્યું છે, પછી ઠાકોરજી એનું જ ગમતું કર્યું. યાદ કરો પીપળાના નરસિંહ મહેતા કાર્યાણીમાં રસોઈ આપવા માટે આવ્યા, મારે કે મારા 300 રૂપિયા રસોઈ, મારે કે રસોઈ નથી લેવી, 300 રૂપિયા આપી દો, અત્યારે ગઢપુરમાં કામ ચાલે ત્યાં જરૂર છે. નરસિંહ મહેતા કે થોડા રૂપિયા આપવા હાટું આવ્યા છે, રસોઈ આપવા માટે આવ્યા છે, મારે કે તો રૂપિયા નથી જોતા, રસોઈ નથી જોઈ, અને સટકી લાગી અને ઉપડ્યા. દરવાજે પગ્યા મુક્તાન સ્વામી કે એટલે હમણાં આવ્યા તા ને ક્યાં ભાગ્યા? તો ભાગે નહીં, મારે રસોઈ આપવા માટે, સંતો રસોઈ માટે આપવા માટે આવ્યા હતા, મારે કે રોકડા રૂપિયા આપો. કે મુક્તાન સ્વામી કે પણ હું કામ તમારે રસોઈ આપે તો રસોઈ ન આપે, મારે રાજી થાય, સંતો રાજી જ થાય. મુક્તાન સ્વામી મોઢું મલકાને કીધું, ભલા માણા રાજી જ કરવાતા ને, રસોઈ લઈને રાજી થાય તો ભલે, રૂપિયા લઈને રાજી થાય તો તમારે રાજી જ કરવાતા. તો એ વાત સાચી છે કે ભૂલ થઈ ગઈ, તો હવે હું કરું? સ્વામી કે પાછા જાઓ, મારે ને આપો, અને ફરીને પાછા આવ્યા. મારા ચરણ મૂકે, મારા 300 રૂપિયા. મહારાજ કે હામળો અમે આમાંથી રસોઈ નહીં કરીએ, કડિયાને ચૂકવી દઈશું. ત્યારે મારાને કે મહારાજ કડિયાને ચૂકવો તોય તમારી મરજી, રસોઈ આપો તમારી મરજી, કુવામ નાખો તો તમારી મરજી, મેં તો તમને આપ્યા. ત્યારે મહારાજ કે કોણ ગુરુ મળી ગયું? નરસિંહ મહેતા કે મહારાજ મુક્તાન સ્વામી. મહારાજ કે ત્યારે સાચું. અને પછી મહારાજ કે તો પછી એક કામ કરી, હવે કડિયાના રૂપિયા ચૂકવો, પડી તો બીજી રસોઈ આવશે, એમ ચૂકી દઉં. તમારી તો રસોઈ બનાવીને અમારે બધા સંતોને જમાડવા છે. અને મહારાજે રસોઈ બનાવી અને મહારાજ સ્વયં પીરસવા માટે જ્ઞાન તાણી કરીને મહારાજે પીરસ, વાત સમજાય તમને? એણે ગમતું જ્યારે છોડી દીધું, પછી બધું એનું જ ગમતું થયું. આખી જિંદગી ભગવાનના ભક્તો બુદ્ધિનો જરાય મકર તરીકે ઉપયોગ ન કરવો. કદાચ મોટા પુરુષ કહે કે ન કહે, પણ બુદ્ધિનો ઉપયોગ મકર તરીકે થાય અને જાણી તો જાય કે આ મકર કરી રહ્યો છે. મકર નહીં, સમજાય? સમર્પણ ભાવ, મકર નહીં સમર્પણ ભાવ. સમર્પણ ભાવથી જ્યારે કાર્ય થશે ત્યારે એના પર પૂર્ણ રાજીપો. સમર્પણ ભાવ વિના કોઈ દી રાજીપો થાય નહીં. મહારાજ કે દાસનો ગુલામ અને ગુલામ જેવી સ્થિતિ થાય ત્યારે જ એ બતે સમર્પણ થઈ શકે. અને અંતરમાં માન ટળે ભાવે રહે, અંતરમાં માન ટળે ભાવે રહે, અને દેહ કરીને સર્વેને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય. બહુ સરસ પોઈન્ટ કીધો મહારાજ. અંતરમાં માન ટળે ભાવે રહે, દેહ કરીને બધા નમતો રહે, દેહ કરીને નમતો રહે. ભક્તો મુમુક્ષ હોય, દોષને ટાળવા માટે મથતો હોય, દોષ એવા કાંઈ સરળ નથી. આ સંકલ્પ કર્યો અને તરત ટળી જાય, સમજાય તમને? એને ટાળવા માટે દાખલો કરવો પડે. મારે કેવો શબ્દ, માન ટળે ભાવે રહે, એનો મતલબ અંદરમાં તો માન છે, માન તો છે, પરંતુ એ માનને દબાવીને માન ઉઠે. દાખલા તરીકે ક્યાંય ગયા આપણે હાર ન પહેરાવે એટલે મનમાં એમ થાય હાર ન પહેરાય, સંકલ્પ તો થાય હાર પહેરવા માટે સંકલ્પ થાય, પણ તરત એમ કે હાર ન પહેરો તો હું ફરક પડ્યો અને હાર હાર પહેરી હું તો લોચો કાઢ લેવાનો, પહેર્યો કે ન પહેર્યો, અંદર સંકલ્પ થાય છે. માન ટળે એને ટાળતો રહે, માન જે ઉઠે માનનો સંકલ્પ એને ટાળતો રહે, દેહ કરીને પાછો જણાવાય ન દે, પોતાને ઉઠેલો જે સંકલ્પ છે માનનો અહંકારનો એને પોતે સ્વયં શુભ સંકલ્પ કરીને ટાળે અને દેહ કરીને જણાવવા પણ ન દે કે માનનો સંકલ્પ ઉઠ્યો છે અને અતિ સરળ વર્તે, નતર જીવનું ગમતું જયારે ન થાય ત્યારે નશકોરા બશકોરા ચડી જાય, સમજણું, અને એ જણાવી ના રહે નહીં અને એટલો બધો આટી મારી જાય કે એ તમને બીજું એનું તમે હોપો બીજું કામ તો પણ કરી શકવા માટે સમર્થ થાય. મારે કે એ જરાય જણાવવાનો દેહ કરીને અને અંદરમાં સંકલ્પ ઉઠ્યો તેને પાછો સારા વિચાર ટાળી નાખે તો એના પર મોટા પુરુષ રાજી થાય. શૌરાજી પણ ઉપાય બતાવ્યો, યાદ રહ્યું, એક તો નિષ્કપટપણે વર્તે, કામ ક્રોધ લોભ શ્વાસ ને માન વગેરેને ટાળતો થકો વર્તે. ત્રીજો ઉપાય ગુલામ થઈને રહે. ચોથો માન તળે ભાવે રહે. પાંચમો દેહ કરીને બધાને નમતો રહે તો મહારાજ કે રાજીપો થાય. ઈતિ વચનામૃતમ. હજી એક પ્રશ્ન આવ્યો, ઘડિયાળને જવું હોય ને જાય, દુલા કાકા અને હવે કઈ મૂકવાના, જોકે આપણે અહીંયા દસ ટન તો ન અપાય પણ ઘણા લોકો સાહિત્ય વાળા આપે છે. એક એટલે શું કે હું તો ઓલા માથે બાંધે શું કે સરદારજીએ જામુડા ખરીદ્યા, તે પેલો ભમરો આવી ગયો, તેમ ખાતો તેમ ભમરો પકડે તો ગુણ 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 કરે. ઓલો સરદાર કે મફત આવ્યો, તોલમાં આવ્યો, રૂપિયા ચૂક્યું ને આપ્યા માટે, હવે તો ખાધા વિના છૂટક્યો, નિતાર કરવું એ કરી. એમ તમે ગમે એટલા ગુણગુણ કરશો તો કે છોડવાના, તોલમાં આવ્યા, સમજાણું, અક્ષરધામમાં જવાના તોલમાં આવેલો આ સમાજ છે, માટે વાંધો નથી ને કઈ તો બોલે. પછી મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું છે, મહારાજ સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય. કેટલો સરસ પ્રશ્ન, જેટલા અવગુણ હોય ગમે એટલા બધા નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શો ઉપાય છે? કેટલા બાકી એને તો ક્યાં કાંઈ અધૂરાય હતી, આપણા પર કેટલી કરુણા કરીએ. મહારાજ જેટલા અવગુણ હોય બધા નાશ પામી જાય, દિવસે દિવસે તમારાની અંદર પ્રીતિ બંધાય, ભક્તિ વૃદ્ધિ પામતી, એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. જેમ જેમ ગુણને ગ્રહણ કરે તેમ તેમ એની ભક્તિ છે એ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કુતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પઠે તો ગમે તેઓ નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. મહારાજ કે અતિશય મોટા પુરુષ હોય એને અતિશય નિષ્કામી સમજે, પોતે ગમે તેવો કામી હોય તે પણ નિષ્કામી થઈ જાય. અને મહારાજ કે એની વિશે કામનો જો સંકલ્પ ત્યારે ગમે તેવો નિષ્કામી હોય તો પણ મારે અતિશય કામી થાય. અને મોટા વિશે ક્રોધી લોભી પણ પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિર્માની નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય અને એવો પાક અને પાકો હરિભગત થાય. એને જેટલા નિર્દોષ સમજે એટલો પોતે નિર્દોષ થઈ જાય છે. ભક્તો અમુક ફેરી કેવું છે, બધી વાતની હા પડવી બહુ કઠણ છે. એમાંય બધાથી મોટા પુરુષને નિર્માની સમજ હોય બધાથી કઠણ કામ છે. કઠણમાં કઠણ નિષ્કામી નિર્લોભી નિસ્નેહી નિસ્વાદી સમજવા જેટલા કઠણ છે. બધા કરતા નિર્માની સમજ હોય બધાથી કઠણ કામ છે. તમારા મનમાં થશે એમ કેમ નિર્માની સમજવાય બધાથી કઠણ કેમ? તો ભક્તો, મહારાજના વચન પ્રમાણે લક્ષ્ય વિધિ મુમુક્ષ અને મોક્ષને માર્ગે હલાવવાનો, ધર્મને માર્ગે હલાવવાનો સંકલ્પ કર્યો હોય ત્યારે ધર્મને મર્યાદા, બે શબ્દ મહારાજ મૂક્યા, ધર્મને મર્યાદાનો ભંગ કરે ત્યારે એને કીધા વિના રહેવાય નહીં, એને કહેવું પડે. ધર્મનો ભંગ કે એની ક્યાંય ત્યાં સુધી વાંધો ન, પણ ધર્મ અને સાથીઓ બતાવ્યું મર્યાદા, મર્યાદાનો ભંગ કરે. દાખલા તરીકે આચાર્ય મહારાજ છે કે લાલજી મહારાજ છે, હવે ક્યાંક પધાર્યા, અરે સાધુ છે, લાલજી મહારાજનું આસન હોય એના કરતા સાધુનું આસન શ્રેષ્ઠ કરી દે, અને હાર છે એ લાલજી મહારાજને સામાન્ય પહેરાવે અને સંતોને હારા હારા પહેરાવી દે. એકવાર તો માનો મિસ્ટેક, બાય મિસ્ટેક ભૂલ થઈ જાય, પણ રોજ એવું કરે અને હારે રહેલા હોય એ કઈ સમજ, એને કઈ બીજી સમજ ન પડે, હું જ ન પડે, તો પછી સ્વયં લાલજી મહારાજને કહેવું પડે. મારી વાત સમજો, કેમ એ માની મનાય એમ, તો સ્વયં લાલજી મહારાજને કહેવું પડે કે આવું ન હાલે, આવું આસન એમ ન હાલે, હાર તમે ત્યારે હું લાગે કેટલું માન છે પોતાના હારા આસને બેહવું, પોતાના હારા હાર પહેરવા, સમજાય તમને? મનાય કે ન મનાય, માની છે, પણ જો અનુસંધાન ન રાખવામાં આવે એ મોટી મર્યાદાનો ભંગ છે. મર્યાદાને જો રાખવામાં ન આવે તો મર્યાદા એવી હોવી જોઈએ કે સહજ, કે બધા ઓળખાણ, ક્યારેક ઓળખાણ કોણ ટાઈમ મળે નહીં મળે, પણ સહજ મર્યાદા એવી હોવી જોઈએ કે કોણ કયા સ્થાને સહજ જ ખબર પડી જાય, સહજ જ ખબર પડે. દાખલા તરીકે સંતો અને લાલજી મહારાજ બધા, હવે અમે એમાં એરપોર્ટ ઉપર રહેલા જતા હોય, એરપોર્ટ ઉપર જતા હોય, હવે ત્યારે તો સાધુ જ મોટા દેખાય, ત્યાં તો કોણ ઓળખે, ત્યારે પણ આમ જે જનતા રહેલી છે એને ખબર પડે કે આ કોઈ મોટા છે, એ મર્યાદા રહે. એટલા માટે અમે જો સાધુ આવ્યા અમને અનુસંધાન હોવું જોઈએ. માનો કે આ બાજુ લાલજી મહારાજ આ બાજુ અમે આવી, ત્યારે ભાગ દમારે એના પગમાં પડાય એટલે અમારે બીજી કાંઈ વ્યક્તિ ન કરવી પડે, તરત ખબર પડે કે આ કોઈક મોટા છે. નતર સાધુન પાડે કે તમે તમે સ્વામી સીટે બેહો, લાલજી મારો અજાણ માણો હોય તો સાધુન પાડ તમે અહીં બેહો, અહીં બેહો, લાલજી મારું ઉભા ત્યાં ન કે તમે બેહો, પણ માનો કે સાધુએ લાલજી મારને ખાલી વાંકાવળીને પગે લાગ્યા, પછી જોનારો વ્યક્તિ સીટ ઉપર બેહાર કોને બેહારે. અને એ વખતે માનો કે સાધુ આવું અનુસંધાન ન રાખે અને પછી ઓલી મિસ્ટેક થાય, ઓલા કે નહીં તમે સંતો બે સંતો, પછી આપણે કે ના 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 તમે બેહો ને, તમે બેહો ને લાલજી મારે એમ કહીએ, ઈ ઈ ઈ ઈ યાદ રાખજો, મર્યાદા નથી, ઈ મર્યાદા નથી. અને એવું ને એવું વારે વારે થાય તો એને કેવું પણ પડક, સંતો થોડુંક તમારું અનુસંધાન રાખી, અને એ કહે ત્યારે માની માસે કે મારા કેવું માન છે. અને જો એવું અનુસંધાન જો ન રાખે તો પોઝિશન શું થાય ખબર છે? એક સૂત્રધાર પણ ન આવે, અને એક સૂત્રધાર પણ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ લક્ષિત થાય નહીં. એવમ આખા સંપ્રદાયના ધણે આચાર્ય મહારાજ છે, કોઈ સંતોનું મંડળ હોય એમાં મંડળ પૂરતી વાત હોય, અને આખા સંપ્રદાય હોય તો એ સંપ્રદાયના ધણી પૂરતી વાત હોય, એ લક્ષ સામેવાળાને પડી જ જાય કે આ આમ છે ને આમ છે. અને એવું જો ન રાખે તો મંડળ હોય તો મંડળ એક સૂત્રધાર ન ચાલે, અને સંપ્રદાય હોય તો સંપ્રદાય પણ એક સૂત્રધાર ન ચાલે. બાકી શ્રીજી મહારાજ તો એને સર્વોપરી કરીને યાદ છે, આમ કેમ પોઝિશન થઈ કે કોઈ ક્યાંક વળગ્યા, કોઈ ક્યાંક વળગ્યા, કોઈ ક્યાંક વળગ્યા, એનું કારણ શું, એનું કારણ શું? તો કે મર્યાદાનું અનુસંધાન રહ્યું નહીં. અને એ કહેવા ગયા તો લોકો માની સમજ્યા, એટલે એના મનમાં થયું ભગવાનની ઈચ્છા છે એમ થશે, એટલે અટક્યા. બહુ યાદ રાખજો, લાલજી મહારાજ ની વાતમાં જેટલા બાહોશ છે, બહુ બાહોશ છે, મોરારીભાઈ હાચું કહો, બહુ બાહોશ, એને મર્યાદાને પૂર્ણ અનુસંધાન છે કે એક પણ જગ્યાએ મર્યાદાનો ભંગ ન થવો જોઈએ. અને મર્યાદાના ભંગનું જ આ પરિણામ આવ્યું છે, મર્યાદાના ભંગનું આ પરિણામ આવ્યું છે. એટલે ધર્મ ભંગ અને મર્યાદા ભંગ બેમાં થેકી ન થવું જોઈએ. એટલે મર્યાદા રાખવા જ્યારે શ્રીજી મહારાજે ન ચલાવતા, આધાર સમય ગ્રંથમાં લખ્યું, એકવાર મારા સુરતથી આવતા હતા, ને તો મહારાજ તો કેવા નિર્માની, હવે છાણ વીણે એવી નિર્માની પણ રાખ્યું કે ન રાખ્યું, છાણ પોદળા વીણે બોલો, મહારાજ ઇનાઈ બરાબર, મહારાજ ઇનાઈ. પણ જ્યારે બધાને સંભાળવાનું થયું, બધાને સંભાળવાનું થયું, સુરતથી આવતા હોય અને આમ ચાલ્યા જતા, એમાં મુક્તાનું શું ને બે સાધુ આગળ વહી ગયા. અને મહારાજ શું બોલ્યા ખબર, આ કોના અડબંગા સાધુ હાલ્યા જાય, શું બોલ્યા, અડબંગા સાધુ કોને હાલ્યા જાય? મુક્તાન સ્વામી કે મહારાજ મારા સાધુ, મારે કે ઘડ્યા નથી, અનુસંધાન નો શું લાગે કે મારે ત્યાં આગળ ગયા એટલે મારા માન આવ્યું, સમજાય છે તમને? પણ માન નહીં, મર્યાદા છે. એના એ મહારાજ, એના એ મહારાજ છાણ વીણતા, પોદળા વીણતા, ખીચડી પકાવતા, તો મારે વાંધો જરાય નહોતો. પણ જયારે એને એને લાખો લોકોને વર્તાવે ને વાત જયારે આવી, ત્યારે એને મર્યાદાને રાખવી જ પડે ને રખાવી જ પડે, એને તો કોઈ દી નિર્માણ સંવિત બની શકે નહીં. નિર્માની ઘણી ફેર ઘણી જગ્યાએ નિર્માની નિર્માની કરી કરી અને સંપદાને પતાવી દીધો. ક્યાંક એવું પણ તમને માનહું માનહું માન કરી કરી સંપદાને પતાવી દીધો, અને જેને કારણે એક સૂત્રધાર પણ આ સંપ્રદાયમાં રહેવા પામ્યું નહીં. અને ભક્તો, એક સૂત્રધાર થયા સિવાય કોઈ દિવસ સફળતા પ્રાપ્ત કરી શકાય નહીં. વાત યાદ રાખજો ભક્તો, પરમ પૂજ્ય લાલજી મહારાજ સ્વયં એવું ઈચ્છે છે કે આ જન્મોત્સવ અમારો ઉજવાય બરાબર નથી. અને વ્યક્તિગત બહુ સાચું કહું છું, અમે વારંવાર આગ્રહ રાખીએ છીએ, એનું કારણ એ જ છે, અમને ખબર લાલજી મારી ઈચ્છા નથી, આચાર્ય મારી ઈચ્છા નથી, આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે હવે એક સૂત્રધાર પણ જો તૂટ્યું છે, હવે એક એક વ્યક્તિને આપણે કેમ સમજાવવા જાવ કે આ સંપ્રદાયના ધણી છે, આ સંપ્રદાયના ધણી છે, આ સંપ્રદાયના ધણી છે, કેમ સમજાવશું કોજી? જન્મોત્સવ એટલે નતર ક્યારેક ક્યારેક એવું લાગે મહારાજ કરતા મોટું, મહારાજ કરતા મોટું નથી કરવું, પણ વિખી તમે નાખ્યું છે એટલે હવે સેટિંગ કરવા માટે દાખલો વિશેષ કરવો પડે છે, બાકી પોતે નથી ઈચ્છતા. અને યાદ રાખજો, એ સર્વે સર્વા થયા પછી આપણે જરૂરી નથી, આપણે એવી જરૂરી નથી. એકવાર સર્વે સર્વા થઈ જાય પછી તો ભગવાન શ્રી હરિની જ ઓળખાણ છે, કારણ કે સર્વે સર્વા થઈ ગયા પછી વ્યવસ્થિત જયારે હાલવા જ મળશે ગાડી, પછી પોતે ઈચ્છતા નથી, કરવાની જરૂર નહીં પડે. પણ જ્યાં સુધી એ પોઝિશન નિર્માણ ન થાય, આપણે 50-60% પગી ગયા છીએ, પણ 100% ન થાય. બહુમતી છે ને, સારી વાત છે, કાર્ય જરૂર થાય બહુમતીથી, પણ બહુમતીમાં સંઘર્ષનો સામનો કરવો પડે, બહુમતીમાં સંઘર્ષનો સામનો કરવો પડે. અને સંઘર્ષનો સામનો કરવો પડે ત્યાં સુધી 50% શક્તિનો વ્યય થાય. 100-100% સફળ થવું હોય તો સર્વાનુમતિ જોઈએ, સમજાય છે તમને? જ્યાં સુધી સર્વાનુમતિ ન થાય ત્યાં સુધી આપણે કરવું પડશે, એની ઓળખાણ કરીને એક સૂત્રધાર પણ. નતર જેને ખબર નથી, 50 લાખ 60 લાખ હુકામાં હું ખોટા વાપરી, ખોટા નથી વાપર્યા, તમને ખબર પડી ગઈ, પરિણામ તમે જુઓ તો એ 50 લાખ વાપરે ને એના પરિણામ અત્યારે સંપ્રદાય દેખાવા માંડ્યા, એ 50 લાખના માંડ્યા દેખાવા, એક સૂત્રધાર પણ આવવા માંડ્યું. એટલે મર્યાદા જે છે એ બહુ મહત્વની ચીજ છે, બહુ મહત્વની ચીજ છે. એટલે હરિભક્તો, હું તો કહું હરિભક્તો, મેં તમે જોજો, ભલે 25 હરિભક્તો ભજન કરતા, 50 કરતા, 500 કરતા, 5000 કરતા હોય, એમાંય પણ જો તમે મર્યાદા નહીં રાખો, નાના મોટપની તમે મર્યાદા નહીં રાખો, અને મોટા કોઈ કહે એ વાત તમે નહીં કદાચ પાલન કરો, તો તમારા ભજનનું સુખ હોય જાય, તમે લખો ના લખશો, ભજનનું તમારું સુખ જતું રહેશે. હાવ મનમાની કરવા શક્ય છે, કદાચ માનો કે તમે 25 જણા 50 જણા 100 જણા 200 જણા ભજન કરો, એમાં તમારો કોઈ મુખ્ય છે, એના કરતા કદાચ બીજો વધારે બુદ્ધિશાળી હશે, એના કરતા કદાચ વધારે બુદ્ધિશાળી હોય, યદ્યપિ સુકાન તમારા 500માં એનું જ રહેવું જોઈએ, તો જ તમે પાછળનો વિકાસ કરી શકો, નહીતર ક્યારે સંવિત બની શકે નહીં. એટલે જ્યાં હરિભક્તો મંડળો નાના ચલાવતો, એમાંય પણ મર્યાદા તોડતો, હરિભક્તોની નાના મોટાની મર્યાદા રાખજો. મોટા હરિભક્તને આમન્યા કોઈ દી નહીં તોડશો. આ કાળા માથાવાળાને ખાસ કહું છું, તમારા ઉપર બહુ મોટો બોજો છે અને તમારા ઉપર ઘણો મોટો આધાર છે, તમે મર્યાદાને જો અનુસંધાન નહીં રાખો અને વડીલોની મર્યાદાને જો તમે ચૂકી જશો, તો તમે માગ નહીં કરી શકો, તો તમે જ્યાં જાવું છે ત્યાં પગી શકશો. અને મર્યાદા તો રહેવી જ પડે, મર્યાદા રહેશે તો જ કામ થશે. આજ ભક્તો આ મર્યાદા ઊભી થવા મળી એટલે આ સમુદાય આપણે ઉભો કરી શક્યા, નતર વચ્ચે હાવ મર્યાદા વહી ગઈ હતી, સંતો હરિભક્તોની વચ્ચેની મર્યાદા વહી ગઈ હતી, ફરીને આપણે ઊભી કરી. જો ઊભી કરી બહુ અમને ખબર બહુ કઠણ પડે, શું કામ ખબર છે? કારણ કે સાધુની મર્યાદા તૂટી, સાધુ જ ઊભી કરવી પડે એમ. એટલે સાધુ ઊભી કરે એટલે કેવું લાગે, કેટલું માન છે, કેટલું માન છે, અને એને બધાને પૂજાવાને કેટલું કેટલું એનું એનું પ્રતિપાદન કરે, તોય કરવું પડ્યું, સમજાણું, તોય કરવું પડ્યું. ખબર હતી કે આ મર્યાદા ઊભી નહીં થાય ત્યાં સુધી આને જે નિયમબદ્ધ કરવા છે કોઈ દી નહીં થાય, એને મર્યાદા એક ઊભી થશે તો જ એને આપણા વચનો મનાશે, વચન મનાશે તો એ નિયમયુક્ત હરિભગત ખબરદાર બનશે, ભગવાન રાજી થાય એવો હરિભગતને બનાવો છે. તો માની સમજો, તો માની સમજીને પણ આપણે એ કર્યા વિના છૂટક્યો નથી, ત્યારે ભક્તો મર્યાદા ઉભી થઈ છે. એમ લાલજી મહારાજ કે આચાર્ય મારને નત્ર એને ઘણા નહીં કહેતા હોય મારા કેવું પૂજાવાનું તાન છે. કોક કોક આપણને અહોભાવ થાય, આપણી આપણી હાથીની અવસવારે આપણને અહોભાવ થતો હતો, ઉલ્લાન મનમાં એમ થતું મારા પૂજાવું છે, નહીં થતો એ સંકલ્પ. પણ એમ એને લાગતો હોવા છતાંય પણ મર્યાદા ઉભી કરવા માટે બધું કરવું પડે. મર્યાદા ઉભી થાય તો સત્સંગ લાંબો કાળ ચાલે, અને સત્સંગ ચાલે એટલું જ નહીં દિવ્યતા પ્રગટે, ભજન કરી શકાય. સંપ એકતા વિના ધર્મ ટકે નહીં, યાદ રાખજો. સંપ એકતા વિના ધર્મ ટકે નહીં, અને ધર્મ વિના મહારાજ કોઈ રાજી ન થાય. મારાને રાજી પાય વિના મોક્ષ નિશાન પાડી ન હગાય. એટલે ધર્મ ને નિયમ ને પાળવા માટે પણ રાખવા માટે સંપેક્તાની જરૂરિયાત છે, મર્યાદાની જરૂરિયાત છે. એટલે બહુ મોટી વાત. મહારાજ કે મોટા પુરુષને જેવા સમજે એવો પોતે થઈ જાય, એને કામી સમજે તો કામી થઈ જાય, એને ક્રોધી સમજે ક્રોધી થઈ જાય, લોભી સમજે લોભી થઈ જાય, એને સ્વાદ્ય સમજે તો સ્વાદ્ય થઈ જાય, એને જેવા સમજે એવો પોતે થાય. અને મહારાજ કે નિર્દોષ સમજે તો પોતે પણ નિર્દોષ થઈ જાય. પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય. તે પાકા હરિભગતનું લક્ષણ શું છે? પાકો હરિભગત થઈ જાય. હવે પાકા સુધી પગ્યા, હવે બે ત્રણ લીટી જ રહીશ ખાય, હવે જાજુ નહીં થયું. પણ પાકા હરિભગતનું લક્ષણ કેવું હોય એમાં એકાંતિકો તો ખાસ સાંભળાય. સાચન રોજી ભગત એકાંતિક ખાસ સાંભળે, બધાને સાંભળવાનું છે. એને તો ઓલાને તો માનો કે જવું છે ને, ઓલા તો બેસી ગયા છે, એ ખાસ સાંભળે. તો સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ છે, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજ અભાવ રહે છે, અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે. એક તો પંચ વિષયમાંથી પાકો હરિભગત, એક પંચ વિષયમાંથી પાછો વળી ગયો હોય, એકાંતિક થયા પછી એના મનમાં સંકલ્પ મળો અહીંયા નિષ્ઠા નથી તાપતા, તો એ પાકો નહીં કાચો. જો કે આપતા નહીં, આપે છે બ્રહ્મ. અરે તમારી ભલી થાય, તમને કોણે કીધું ભલામણા? ખરું કર્યું, હું તો કઈ કઈ થાક્યો. મેં કીધું આ લોકોને મિષ્ટાન તમે નહીં આપતા, પાકા હરિભગ છે, થોડા કાચા જ ભલામણા. એને એક ફરિયાદ નહોતી આવવાની, આવવાની હતી કોઈની. હવે આ શિબિરમાં હવે હું એક દિવસ બંધ, એક હટું એક દિવસ હટું બંધ કરો, ભલે હું નીકળી જાય, આવતી શિબિરમાંથી બંધ જ રાખજો. પાકા હરિભગ છે ભલામણા. સાચું અશોકભાઈ શું કહો? અરે એ તો બધા મને કહેતા હતા, બધા ફોન કર્યા હતા જેટલા આવ્યા છે બધા, કે સ્વામી અમારા માટે થૂલી જ રાખજો, બીજું કાંઈ નહીં રાખતા. થૂલી બપોરે થૂલી હાંજે ખીચડી, પણ કદાચ એટલું આપણે ન કરીએ, પણ દાળ ભાત શાક રોટલી બરાબર કહેવાય. શું કહો માવો ભગત? એ રેડી, એટલે એટલું રાખજો. હવે નતર શું થાય ખબર છે? કાચા પાકા નહીં થાય. કાચાને પાછા આપણે પાકા કરવાના છે. એટલા માટે મહારાજ એક તો બરાબર સમજો, ફરીને આપણે મૂળ પોઈન્ટ ભક્તો આ તો સારા ગળવાશ માટે આપણે સમજો, પણ મૂળ મુદ્દા પર સમજતા જજો. પાકા રિભગ લક્ષણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ વિષયમાં સહેજે અભાવ વર્તે, એ પાકા હરિભક્તનું લક્ષણ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, શબ્દમાં નો લોભાય. માને જગતના ગીત વગેરે, જગતની ગીત ગીતમાં તો મન નહીં લોભાય, પણ વાતોમાં લોભાય છે ને, એ કાચાપણા નિશાની છે. જગતની વાતમાં પણ મન લોભાય નહીં. શબ્દ સ્પર્શ સારા સારા વસ્ત્ર આભૂષણમાં પણ મન લોભાય નહીં. શબ્દ સ્પર્શ રૂપ ક્યારેય પણ એની આંખ ઊંચી ન થાય. રસ સારા સારા ભોજનનો ક્યારે સંકલ્પ એને ઉઠે નહી. ગંધ નતર કહેવાય એકાંતિક ને અત્તરના ફુવારા તંત લગાડીને આમ ફાટ ફાટ. મારે ના લખે. બીજી વાત જોજો, મહારાજની વાત પામ પાકું કરે મારી દીધો. તમે જુઓ, એક વાત હું બતાવી એટલે નિયમ પાકા બતાવી, બરોબર ને? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મનોલ ભાઈ, એટલે શું થયું? નિયમ પાકા બતાવી. બીજું હું પાકું બતાવે છે, પરમેશ્વરના સ્વરૂપ વિશે અચળ નિષ્ઠા વર્તે, ઉપાસના દળ થઈ ગઈ. એ પાકો હરિભગત, નિયમ દળ થઈ જાય, ઉપાસના દળ થઈ જાય, તેને પાકો હરિભગત જાણવો. અને એવો પાકો હરિભગત થયાનો તો એ જ ઉપાય છે જે હજી હજી નહીં થયો પાકો. આ છે ને પરિણામ છે. આ શું છે? આ વસ્તુ સાધન વચન કાઢી નાખ્યા મહારાજે, સિદ્ધ સ્થિતિ આવી ગયેલી વાત બતાવી. પણ આવું થવાય કેમ પાછું? પંચવિષયમાં જ પ્રીતિ તૂટી જાય, ભગવાન નિષ્ઠા રે, એને થવાના પાછો ઉપાય બાકી રહ્યા છે. મારે કે આ બે સ્થિતિ એટલે આજ્ઞાન ઉપાસના બે સંપૂર્ણ દોઢી પાકો હરી ભગત પાકું થવાય કે એમ. તો પરમેશ્વરના દાસનો ગુલામ થન રહે. કોનો ગુલામ થવાનો? પરમેશ્વરનો નહીં, પરમેશ્વરનો ગુલામ નહીં, પરમેશ્વરના દાસનો ગુલામ થાય. જોયું? પરમેશ્વરનો દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે. યાદ રાખજો, પોતે ટોપ લેવલ પગ્યો છે, પોતે ટોપ લેવલ પગ્યો, આજ્ઞા ઉપાસના બે દઢ થઈ ચૂકી, પોતે ટોપ લેવલ પગ્યો છે, અંતોય પોતે દાસનો ગુલામ બને, બીજાને મોટા સમજે. કેટલી મોટી વાત બતાવે છે. ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ ઈચ્છી નીચે લઈ ગયા. મહારાજ હું તો બધા નાનો છે સમજે, અને પછી એવું મૂક્યું અને એમ જાણે હરિભક્તનો દાસાનું દાસ. એટલે એક તો હરિભગત એટલે મારાનો દાસ, હરિભગત કીધું એટલે હરિભગત એ કોણ થયો? મારાનો દાસ, એનો દાસ, એનો દાસ. સમજો મહારાજ પાકું કેટલું કરે. હરિભગતનો દાસાનું દાસ, સિજમારનો દાસ, એનો દાસ, એનો દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેને સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. અને પાકો હરિભગત કહીએ અને એકાંતિક હરિભગત કહીએ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 58મું થયું. ભગવાનના ભક્તો આ બધી સ્થિતિ અમે સમજી શકીએ. એક દાડે નથી કોઈ વસ્તુ નિર્માણ થતી, પણ લક્ષ તો આપણો આવો હોવો જ જોઈએ કે આપણે આ લેવલે પહોંચવું છે. એટલો લક્ષ તો ચોક્કસ હોવો જોઈએ. એક દિવસે નિષ્કામી નિત થઈ જવાતું, એક દિવસે નિર્લોભી નિત થઈ જવું, એક દિવસે નિર્મન નિત થઈ જવાતું, પણ ખબર તો હોવી જોઈએ ને કે મારે ક્યાં સુધી પોગવાનું છે. એવું અનુસંધાન રાખીને ભગવાનનો ભક્ત જો ભજન કરે તો અવશ્ય મેં ત્યાં સુધી પહોંચી જાય છે. એવી રીતે મહારાજે પ્રથમના 58મા વચનામૃતમાં સુંદર વાત બતાવી.